ඊළඟට ගරු හර්ෂඩි සිල්වා මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 14ක කාලයක් තියෙනවා.
බොහොම ස්තුතියි සභාපතිතුමා. මම කැමති 2020 මුදල් අමාත්‍යාංශය ගැන කතා කරනකොට අපි කියපු දෙයක් මතක් කරන්න. ඒ තමයි අපි කියනවා මේ ලංකාවේ තියෙන ප්‍රශ්නේ සාමාන්‍ය මිනිස්සුන්ට තේරෙන්නේ නැහැ කියන මතයේ ඉඳගෙන තමයි එදා රජය වැඩ කරේ. ශ්‍රී ලංකා ඉකනොමික් ස්ට්‍රැටජි වියු කියලා සිටි බැංක් ආයතනයෙන් එදාට කලින් දවස් නිකුත් කරපු වාර්තාවක තියෙනවා denial is not a strategy assessing debt restructuring scenarios කියලා. ඒ කියන්නේ මේක මෙහෙම අපිට ප්‍රශ්නයක් නැහැ කියන එක මේ ස්ට්‍රැටජි එකක් නෙමෙයි. ප්‍රශ්නේ තේරුම් අරගෙන ඒකට විසඳුමක් හොයන එක තමයි ස්ට්‍රැටජි. අපි කිව්වා ඒ නිසා ලංකාවේ ණය පිළිබඳව ලොකු ගැටලුවක් තියෙනවා. ඒ සම්බන්ධයෙන් රට දැනුවත් කරලා ක්‍රියාත්මක වෙන්න කියලා. මේ මගේ කතාවේ මම කියන්නේ. ඊට පස්සේ මම ආයෙත් කියනවා එදා ඊට කලින් හිටපු මේ ලක්ෂ්මන් අධිපතිතුමා මහ බැංකුවේ there is no need for so called debt restructuring and debt reprofiling. මම කියන්නේ පාර්ලිමේන්තුවේ මන්ත්‍රීවරු ගැන විතරක් නෙමෙයි ආයතන ප්‍රධානී රජයේ මහ බැංකුවේ ප්‍රධානියා කියනපු කතාව. ඊට පස්සේ මම කියනවා මම දැක්කා ගරු අජිත් නිවල් කබ්‍රාල් මැතිතුමා දිගටම කියනවා මං මේ within quotations කලබල වෙන්න දෙයක් නැහැ අපි මේවා ගෙවනවා අපිට ප්‍රශ්නයක් නැහැ එම නිසා IM එකට යන්න කතා කරන්න ඕනේ නැහැ කියලා. හැබැයි අපි එදා කිව්වේ 2020 කරුණාකරලා මේ අවස්ථාවේ IM එකකට ගිහිල්ලා මේ ප්‍රශ්නෙට විසඳුමක් හොයන්න. එතකොට රුපියල තිබුණේ ඩොලරයට සාපේක්ෂව 200යි. පොලි අනුපාතය තිබුණේ 105යි. ඊළඟට උද්දාමනය තිබුණේ 104ද කොහෙද? ඒ ගැන අද කතා කරලා වැඩක් නැහැ. ඊට අවුරුද්දකට පස්සේ කරු සභාපතිතුමා මම ඒ මුදල් අමාත්‍යාංශයේ මේ වෝට් එකේ කතා කරලා කියනවා දැන් IMF එකට ගිහිල්ලා පරක්කු වැඩි. බොහෝ දෙනෙක් විශ්වාස කරනවා IMF එකට ගිහිල්ලා දැන් ප්‍රශ්න විසඳන්න බෑ කියලා ගරු නියෝජ්‍ය සභාපතිතුමනි. ඒ මොකද අපි එකෙන් කිව්වේ? එකෙන් කිව්වේ අවුරුද්දකට කලින් ගියා නම් IMF එකේ මේ ප්‍රශ්න විසඳ ගන්න තිබ්බා. දැන් උදාහරණයක් හැටියට බංග්ලාදේශේ ඒගොල්ලෝ වෙලාවට ගියා. ඒගොල්ලෝ IMF එකත් එක්ක ප්‍රශ්න විසඳගත්තා. පාර්ශ්ව දෙකයි. රජය සහ IMF එක. මම කියනවා දැන් එහෙමනම් කරන්න සිදු වෙලා තියෙන්නේ මොකද්ද? මේ ණය ටික ප්‍රතිව්‍යුහගත කරගන්න. හරි මාස 24කට මාස 36කට නව ගෙවීම පස්සට දාගන්න. ඒ කාලය තුල ජනතාවට හුස්ම ගැනීමට හැකියාවක් ලබා ගන්න පුළුවන් වෙනවා. එහෙම කළොත් විතරයි මේ ප්‍රශ්න විසඳ ගන්න පුළුවන් වෙන්නේ කියලා. ඒ කියන්නේ 2021. මොකද්ද කියන්නේ? දැන් IMF එකත් එක්ක තනියම මේක බේර ගන්න බෑ. ණය ප්‍රතිව්‍යුහගත කර ගන්න වෙනවා. හැබැයි ණය කපා හරිනවා වෙනකොට ණය පස්සට දා ගන්න, පස්සට දාගෙන ඒ කාලෙදි ජනතාවට හුස්ම ගන්න පුළුවන් වැඩපිළිවෙලක් හදන්න කියලා. ඒක කරෙත් නැහැ. දැන් අද මොකද තත්ත්වය? දැන් අද තත්ත්වය ලංකාවේ මේ ඩොලර් වලින් බැලුවොත් ආණ්ඩුවට ඩොලර් බිලියන 38ක් විතර, ආයතන වලට රජයේ ආයතන වලට ඩොලර් බිලියන 5ක් විතර, මහ බැංකුව ඩොලර් බිලියන 3.2ක් විතර, ඩොලර් බිලියන 46ක් විතර තියෙනවා ඩොලර් වලින් නැහැ. ඊට පස්සේ රුපියල් වලින් බැලුවොත් රුපියල් අවප්‍රමාණ වෙච්ච නිසා ආණ්ඩුවට තිබ්බ ඩොලර් බිලියන 50ක විතර ණයක් රුපියල් අවප්‍රමාණ වෙන්න කලින් අප්‍රමාණ වුණායින් පස්සේ ඩොලර් 33ට බිලියන 33ට අඩු වෙලා. ඊළඟට මේ SOE වල ඩොලර් බිලියන 1.7යි. ඊළඟට සියලු ණය එකතු කරාම ඩොලර් බිලියන 34ක් විතර වෙනවා. ඒ කියන්නේ ඩොලර් බිලියන 80ක විතර ණය තියෙනවා. දලදේශ නිෂ්පාදනයට සාපේක්ෂව බැලුවොත් රුපියල් අප්‍රමාණ වෙන්න කලින් දලදේශ නිෂ්පාදන සාපේක්ෂව 114ක් ණය තිබුණා. අද 145ට මේ ණය වැඩි වෙලා තියෙනවා. දැන් කාගේද මේ ණය? මම කැමති සභාපතිතුමා මේක සභාගත කරන්න. මේ තියෙන්නේ මේක ඕන කෙනෙක්ට භාගත කරගන්න පුළුවන් මේ ඉන්ටර්නෙට් එකෙන්. ලංකාව කාටද ණය? මම මූලික වශයෙන් ණය කට්ටිය කියන China Development Bank. මේවා bilateral. හරි China Development Banking Corporation. ඩොලර් මිලියන 532යි. ඊළඟට Government of India. ඩොලර් මිලියන අත වශයෙන් මේ disburse කරලා තියෙන ප්‍රමාණය අත වශයෙන් ඩොලර් බිලියන ඉතාමත් අඩු ගාණ. ඩොලර් 14ක වගේ. Government of Japan. ඩොලර් බිලියන දෙදාසාරසිය හැටතුනයි. ඊළඟට ඩොල මිලියන දෙදාසාරසිය හැටතුනයි. පීපල්ස් බැංක සොරි ගවර්මන්ට පීපල්ස් රිපබ්ලික් ඔෆ් චයින මේ ට්‍රෙෂරියෙන් දීපයක ඩොල මිලියන 14යි. හරි, එතකොට අත වශයෙන්ම චීනට කියලා නෙමෙයි ඉන්දියාවට කියලා නෙමෙයි ණය තියෙන වෙන වෙන ආයතන මම කියන්න. ඊළඟට කමර්ෂල් බැංක්ස් බැලුවහම ඉන්ටර්නැෂනල් සවරින් බොන්ඩ් මං කිව්වේ ISB. හරි, එව්වා තියෙනවා ඩොලර් මිලියන 12,550. ඊළඟට බැලුවහම තියෙනවා ඉම්පෝර්ට් එක්ස්පෝර්ට් බැංක් ඔෆ් ඉන්දියා, ඉන්ඩියන් එක්සිම් බැංක් ඔෆ් ඉන්ඩියා, ඩොලර් මිලියන 1,300යි. ඊළඟට තියෙනවා එක්සිම් බැංක් ඔෆ් චයිනා, ඩොලර් මිලියන 4,296යි. හරි, ඊළඟට තියෙනවා ඒසියන් ඩිවලප් බැංක් ඩොලර් මිලියන 5,391යි, වර්ල් බැංක් ඩොලර් මිලියන 2,891 යනාදී වශයෙන්. එතකොට අර මම කියපු ගාන හැදෙනවා ඩිස්පර්ස් අවුට්ස්ටෑන්ඩිං ඇමවුන්ට් ඩොලර් බිලියන 36ක වගේ ප්‍රමාණයක් තියෙන රජයට විතර. අප බැලුවොත් ගෙවන්න තියෙන ණය සේවාකරණය අපිට වැඩිපුරම ගෙවන්න තියෙන්නේ එක්ස්පෝර්ට් ඉම්පෝර්ට් බැංක් ඔෆ් චයිනා, එක්සිම් බැංක් ඔෆ් චයිනා. දැන් අපි 2022 ණය ගෙවන එක බාගට නවත්තලානේ තියෙන්නේ. 21 බැලුවොත් අපි ගෙව්වා ඒ බැංකුවට ඩොලර් මිලියන 533.7 වාර්කියයි පොලියයි. ඊළඟට වැඩියම ගෙවලා තියෙන්නේ ආසියානු සංවර්ධන බැංකුවට ඩොලර් බිලියන 306යි. ඊළඟට වර්ල්ඩ් බැංකුවට ඩොලර් මිලියන 235යි. ඇයි මම මේක කියන්නේ? මම මේක කියන්නේ කරු කතානායකතුමනි, සභාපතිතුමනි, අපිට අවශ්‍යම දේ මුදල් අමාත්‍යාංශයට තියෙන වැදගත්ම දේ තමයි මේ ණය ගෙවා ගන්න කොහොමද කියන එක සම්බන්ධයෙන් යම්කිසි එකඟතාවයකට එන්න. දැන් චීනයේ මේ දවස්වල ඔවුන්ගේ අදහස් ප්‍රකාශ කරා. මෙතනදී යම්කිසි විවේචනයකුත් එල්ල වුණා. නමුත් අපි දැනගන්න ඕනේ සියලු රටවල් සමග අපි මිත්‍රත්වයෙන් වැඩ කරන්න ඕනේ මේ ණය ටික ප්‍රතිව්‍යුහගත කරගන්න. මොකද මේ ණය ප්‍රතිව්‍යුහගත කරගන්න බැරි වුණොත් අපිට IMF එකේ ප්‍රතිව්‍යුහගත කරගන්න එකඟතාවයකට එන්න බැරි වුණොත් IMF එකේ ණය අපිට ලැබෙන්නේ නැහැ. IMF එකේ ණය ටික ලැබුණ නැත්නම් අපේ අනාගත ආර්ථිකය පිළිබඳව මම අලුතෙන් කියන්න ඕනේ නැහැ. මේකේ තියෙනවා ඒගොල්ලෝ කිව්වා කියලා මාඕ නින් කියන ෆොරින් මිනිස්ටර් ස්පෝක්ස්මන් දැන් දවස් දෙකකට කලින් ඔව් ලංකාවේ ණය සම්බන්ධයෙන් තීරණ ගන්න ඕනේ. ඒ සඳහා සියලු පාර්ශ්ව එකතු වෙලා වැඩ කරන්න ඕනේ, ජාත්‍යන්තර මූල අරමුදල, ලෝක බැංකුව යනාදී වශයෙන්. හැබැයි තාම අපි චීනයත් සමග ඍජුවම සාකච්ඡා කළා, එකඟතාවයකට ඇවිල්ලා නැහැ මේ ෆයිනෑන්ෂියල් ඇෂුරන්සස් ගැන. ෆයිනෑන්ෂියල් ඇෂුරන්සස් කියන්නේ you have to have credible and specific assurances on how China and India and other bilateral nations are going to deal with restructuring our debt. දැන් මම එන්නම් මම කියවනේ Exim Bank of China තමයි කියලා වැඩිපුරම අපි ණය ආයතනයක් හැටියට වැඩිපුරම ණය දෙන්න ගෙවන්න තියෙන අවුරුද්දකට Exim Bank of China. දැන් මම සභාගත කරන්න කැමති නොවැම්බර් 3 වෙනිදා මේ එක්ස්ක්ලූසිව් එකක් Zambia says Exim Bank to represent Chinese lenders in debt talks. බලන්න මේක මොකද්ද කියන්නේ? Zambiaව මේ දවස්වල ණය ප්‍රතිව්‍යුහගත කිරීමේ වැටපිළිවෙලක යෙදිලා ඉන්නවා. ඒගොල්ලෝ චීනට ඩොලර් බිලියන 6ක් විතර ණය, ලංකාවට ඩොලර් බිලියන 7ක් විතර ණය. දැන් ඒගොල්ලෝ චීනේ වෙනුවෙන් ඉදිරිපත් වෙන්නේ චීන රජය නෙමෙයි. චීන වෙනුවෙන් ඉදිරිපත් වෙන්නේ Exim Bank of China. මොකද ඒගොල්ලන්ට තමයි වැඩිපුරම ණය තියෙන්නේ. එතකොට ඒගොල්ලෝ කියනවා China is Zambia's largest bilateral credit accounting for 75% of the bilateral credit. ද ලංකාවෙත් 50%ක විතර තියෙන bilateral ණය චීනෙට. එතකොට අපේ රජය Exim Bank of China ත් එක්ක අපිට පුළුවන් නම් යම්කිසි සාකච්ඡාවක් දීර්ඝව ඍජුව පවත්වගෙන යන්න. මම උදාහරණ අරගෙන කියන්නේ කොහොමද මේ අනිත් රටවල් කරන්න කියලා. දැන් බලන්න Chad රට මේ ඊයේ පෙරේදා නොවැම්බර් මාසේ 27 වෙනිදා ඒගොල්ලන්ට පුළුවන් වෙලා තියෙනවා පැරිස් ක්ලබ් එකක් එක්ක එකඟතාවයකට ඇවිල්ලා ඒගොල්ලෝ ස්පෙසිෆික් ඇන්ඩ් ක්‍රෙඩිබල් ඇෂුරන්සස් ලබා ගත ප්‍රංශෙත් එක්ක. වැඩිපුරම Chad රටට ණය දීලා තියෙන ප්‍රංශෙත් එක්ක ඒගොල්ලන්ට පුළුවන් වුණා එකඟතාවයකට. ඒතර එකඟතාවයත් එක්ක ඒ කට්ටියගේ රට ක්‍රමක්‍රමයෙන් ඉස්සරහට යනවා. දැන් ඊළඟට බලන්න ලංකාවට මොකද වෙලා තියෙන්නේ. අපිට තාම කිසිම කෙනෙක් කියන්නේ නැහැ මේ ද්විපාර්ශ්වික ණය සම්බන්ධයෙන් කෙරෙන සාකච්ඡාවල ප්‍රගතිය මොකද්ද කියලා නොයෙකුත් දේවල් කියනවා. ජපානයේ මූලිකත්වය අරගෙන ණය හිමියෝ සාකච්ඡා කරනවායි කිව්වා. ඊට පස්සේ අපේ ගරු ඇමතිතුමා මෙහෙ ඇමරිකාවේ ගියා. ඇමරිකාවේ ගිහිල්ලා IMF එකේ කට්ටියත් එක්ක කතා කරලා අපි බලාපොරොත්තු වෙනවා මොකක් හරි හොඳ ආරංචියක් අපිට ලබා දෙයි කියලාද? හරි, ඊළඟට ඉන්දියාවත් එක්ක මොකද වෙලා තියෙන්නේ කියන එක සම්බන්ධයෙන් තාම හරියටම දැනුවත් වීමක් නැහැ. හරි, දැන් ඒ බයිලටරල්නේ. ඊළඟට තියෙනවා ISB. දැන් මම සභාගත කරන්න කැමති මේ අපේ විදේශ ඇමතිතුමාත් ඉන්න නිසා මෙතන United States District Court, Southern District of New York, Hamilton Reserve Bank Limited, Plaintiff versus the Democratic Socialist Republic of Sri Lanka Defendant. මේක තියෙන්නේ December 2. මේ December 2 මේ නඩුව ඉස්සරහට යනවා. දැන් මේ නඩුව ගැන කවුරු කතා කරන්නේ නැහැ. මේ නඩුවේ කියනවා මේ conclusion for the reasons herein කියලා මේ ලොකු එකක් මම print out එකක් ගත්තේ නෑ. Sri Lanka's motion should be denied in its entirety කියලා ඒගොල්ලෝ කියනවා. ඒගොල්ලන්ගේ lawyersලා Jenayan Block LLP, Bakema Fontian Odd LLP කියලා මේ නඩු සම මේ නීති සමාගම් දෙක. ඒ කියන්නේ මේ නිව්යෝක් ස්ටේට් එකේ ලංකාවට විරුද්ධව දාලා තියෙන ISB එක සම්බන්ධයෙන් නෑ. එතකොට ඒකට මොකද වෙලා තියෙන්නේ?
මතුමා විනාඩි දෙකක කාලයක් තියෙනවා.
right. ඒකට මොකද වෙලා තියෙන්නේ කියලාත් කවුරුත් කියන්නේ නැහැ. හරි, එතකොට we need some assurances that this nation is moving forward, that the objective that you have is being somehow achieved in some way or the other. ඒ අතරතුර දැන් බලන්න ඒ මම කතා කරේ ජාත්‍යන්තර ණය, ඩොලර් ණය, ද රුපියල් ණය. අද ජනාධිපතිතුමා පිළිගත්තා elephant in the room is domestic debt කියලා. බලන්න අපිට ට්‍රිලියන 8ක් තියෙනවා භාණ්ඩාගාරික බැඳුම් කර රුපියල්. ට්‍රිලියන 3.8ක් තියෙනවා භාණ්ඩාගාරික බිල්පත්. මේ භාණ්ඩාගාරික බැඳුම් කර වලින් 40%ක් තියෙන්නේ අපේ EPF එකේ සල්ලි, ETF එකේ සල්ලි. ඉතුරු 30% බැංකුවල මේ ඉන්වෙස්ට් කරපුවා. ඉතුරු 30 විතරයි ඉන්ස්ටිටියුෂන්ස් ඇන්ඩ් හයි නෙට්වර්ත් ඉන්ඩිවිජුවල්ස්. ඊළඟට 3.8 බිලියන් තියෙනවා, ට්‍රිලියන් තියෙනවා භාණ්ඩාගාර බිල්පත්. ඒකෙන් එදා සීමල පිටි ඇමතිතුමා කිව්වා ට්‍රිලියන 2.5ක් විතර තියෙන්නේ මහ බැංකුවේ සල්ලි කියලා. Then I am going to say something very very important for you just to consider. මම ඒක ජනාධිපතිතුමාටත් අද කිව්වා. දැන් අපේ ඩොමෙස්ටික් ඩෙට් සම්බන්ධයෙන් යම්කිසි ඉඟියක් දෙන්න ඕනේ මොකද්ද අපි කරන්න යන්නේ? දැන් මම එදාත් කිව්වා අපේ මාකට් එකේ ඉන්ට්‍රස්ට් රේට් එක, පොලිසි රේට් එක, ඕවර්නයිට් රේට් එක 15% විතර ප්‍රමාණයක තියෙනවා. හැබැයි මාකට් එක ඩිටර්මින් කරන රිස්ක් එක තවත් 15%ක් විතර, 18%ක් විතර. ඒ නිසා ට්‍රෙෂරි බිල් රේට් එක යන්නේ කීයටද? 33% විතර. ඒකේ ඩිෆරන්ස් එක 33ත් 15ත් අතර තියෙන ඩිෆරන්ස් එක මම එස්ටිමේට් කරන විදිහට ඒකේ බල්ක් එක තියෙන්නේ ක්‍රෙඩිට් රිස්ක් එක සම්බන්ධයෙන්, ලික්විඩිටි රිස්ක් එකක් නෙමෙයි. මේ ණය ගෙවා ගන්න පුළුවන්ද බැරිද කියන එක. දැන් මම උදාහරණයකට ගන්නවා ගානා රට. Ministry of Finance, Republic of Ghana. I'm going to table this. This is the domestic debt exchange document that was issued on the 5th of December 2022. මේ දවස් දෙකකට තුනකට කලින්. එතකොට මේකේ launch date එක December 2 වෙනිදා, expiration date එක December 19 වෙනිදා.
මතුම කාලය අවසන්යි.
අවසන් කරනවා. settlement date එක December 23 වෙනිදා. මොකද කියන්නේ? මේගොල්ලෝ කෙලින්ම කියනවා, "ඔව් අපිට ගැටලුවක් තියෙනවා." මම මේ කියන්නේ ගානා ගැන, ලංකාව ගැන නෙමෙයි. ඒගොල්ලෝ පිළිගන්නවා ප්‍රශ්නයක් තියෙනවා. ඒ ප්‍රශ්නට විසඳුම හැටියට domestic debt treatment එකක් කරනවා. ඒක voluntary. ඒ කියන්නේ ඔවුන් මේ advertisement එකක් දාලා තියෙනවා. ඔබලා ගාව තියෙනවා නම් domestic debt restructure කරන්න අපිට ඉදිරිපත් වෙන්න. බල කරන්නේ නැහැ. එතකොට domestic bond එකක් තිබ්බොත් ඩොලර් 100ක ඒක හතරකට බෙදෙනවා. I'm finishing now. හතරකට බෙදලා ඒවා එන අවුරුද්දට 0.0, 24ට 0.5, 25ට 10, 25 ඉඳන් 10 ගානේ කොටස් 100 හතරට බෙදලා කොටස් 17ක් 2027 මැචුව වෙන්න, කොටස් 17ක් 2029 මැචුව වෙන්න, කොටස් 25ක් 2032 මැචුව වෙන්න සහ කොටස් 41ක් 2037 මැචුව වෙන්න යන විදිහට මේක අලුත්ම බොන්ඩ් සීරීස් එකක් ඉදිරිපත් කරලා තියෙනවා. මම කියන්නේ නෑ ගානවල කරපු දේ මෙහෙ කරන්න ඕනේ කියලා. But I'm tabling this honorable chair. I want you to appreciate the fact that we said this in 2020, they ignored us. We said this in 2021, they ignored us. Exactly what we said is going to happen has now happened. We are now telling the government, please consider the issue with domestic debt. Please do not say, අර කලින් කිව්වා වගේ අපිට ප්‍රශ්නයක් නෑ
අපිට
මේක කරන්න පුළුවන් ඒ නිසා ඕගොල්ලෝ කතා කරන්න එපා කියලා. Assume, deal with the problem that you have and come up with a solution that is acceptable. බැංක වලට අවදානමක් නැති වෙන විදිහට අර ගාන රටෙන් ඕන නම් ඉගෙන ගන්න පුළුවන්. EPF එකට අවදානමක් නැති විදිහට that's all I have to say given the time. Thank you very much.
ඊළඟට ගරු අලි ශබ්‍රි ඇමතුමා ඔබතුමාට විනාඩි 12ක කාලයක් තියෙනවා.
ගරු මන්ත්‍රීතුමනි මුලින්ම මම debt restructuring පිළිබඳව තුමා කියපු ආකාරයට debt suspension එකක් මීට ඉස්සෙල්ලා කරන්න තිබුණයි කියන එක පිළිබඳව මම එකඟ වෙමි. ඒක දැන් නැවේ අවුරුද්දකට ඉතුරු ඉස්සෙල්ලා කරලා තිබුණා නම් අපිට වටේ ගිහිල්ලා මිනිස්සුන්ගේ assurances ගැනීමේ අවශ්‍යතාවයක් තිබුණේ නැහැ. නමුත් මම ඔබ දන්නවා මුදල් ඇමතිවරයා හැටියට වැඩ බාරගෙන හතරවෙනිදා වහාම ක්‍රියාත්මක වෙලා හැමෝටම කතා කරලා 12 වෙනිදා වෙනකොට අපි මේ තීරණය ගත්තා. ඒ හින්දා තමයි සාමාන්‍ය තත්ත්වයට මේ විදිහට හරි අපිට එන්න පුළුවන් වුණේ. ඒක අභියෝගයට ලක් කරලා සුප්‍රීම කෝට් එකේ නඩු දාලා තිබුණා. අද දින මට මේ දැන් දැනගන්නට ලැබුණා සුප්‍රීම මුසාවියේ මේ සම්බන්ධයෙන් සම්පූර්ණයෙන්ම කරුණු සලකලා බැලලා ඒක විසි කරලා දාලා තිබුණා. ඒ කියන්නේ ඒ debt restructuring කිරීම සඳහා ගත්ත තීරණය තමයි වඩා නිවැරදි තීරණය කියන එක. ඒ පිළිබඳව මම ඔබතුමාට දැනුම් දෙන්නට ඕන. ඉතාමත් වැදගත්. Yes, that's good. Good. No, that's. I'm in complete. No, I'm in agreement with you. We should have done that earlier.
I'm glad that it has happened.
Yeah.
Because the truth must be told. We exactly. may be in different political parties.
That's right.
But what you had to do, you had to do.
So, e anuwa garu mantrithumani අපි මුදල් දැන් ඒ වෙලාවේ එක කරලා තිබුණා නම් අපිට එක එක රටවල් වලට ගිහිල්ලා වෙනම debt assurance සම්බන්ධයෙන් letter ඉල්ලන්නට අවශ්‍ය නැහැ. නමුත් අද වෙනකොට ඒක කරන්න සිද්ධ වෙලා තියෙනවා. අපි ඒක බොහෝ දුරට සාකච්ඡා කරගෙන යනවා. Paris club එකෙන් ඉතාමත්ම හොඳ ප්‍රතිචාර අපිට ලැබිලා තියෙනවා. ඔවුන් අපේ කටයුත්ත අතට අරගෙන ඔවුන් කටයුතු කරලා තියෙනවා. ඔවුන් ඒ සම්බන්ධයෙන් තොරතුරු හුවමාරු කරගෙන තියෙනවා. පොදු ස්ට්‍රක්චර් එකක් අපි නිර්මාණය කරලා තියෙනවා. ඒකට ඉන්දියාවයි චීනයයි සම්බන්ධ වෙලා තියෙනවා. චීනය එකවතාවක් නෙවෙයි දෙවතාවක්ම ඔවුන්ගේ ෆොරින් මිනිස්ට්‍රි එකේ ස්පෝක්ස්මන් මාර්ගයෙන් ප්‍රකාශ කරලා තියෙනවා. ලංකාව සම්බන්ධයෙන් ඔවුන් ඉතාමත්ම සංවේදීව ඉතාමත්ම වැඩි ඕනකමකින් කරුණු කටයුතු කරන බවට සහ ලංකාව ඔවුන් කිසිසේත්ම අත් නොහරන බවට සාහෝ බලාපොරොත්තු රහිත තත්වයකට පත් නොකරන බව. ඒ අනුව අපිට ලොකු විශ්වාසයක් තියෙනවා. ඊයේ ඔබ දකින්නට ඇති ඉන්දියාවේ විදේශ අමාත්‍යතුමා පාර්ලිමේන්තුවේදී විශේෂ ප්‍රකාශයක් කරමින් කිව්වා ශ්‍රී ලංකාව සඳහා උදව් කිරීමක යුතුයකමක් වගකීමක් අදාළ ප්‍රදේශයෙන් කියලා. ඉතින් ඒ අනුව බ්ලින්කන් විදේශ අමාත්‍යතුමාත් ඒක කිව්වා. ඒක ඇමරිකාව ඇතුළු පැරිස් ක්ලබ් එක ඉන්දියාව හා චීනය විශේෂයෙන්ම මේ ප්‍රකාශ කරගෙන තිබෙනවා. මේ වෙනකොට අපි සාකච්ඡා ආරම්භ කරලා තියෙනවා. බැංකුවත් එක්ක සාකච්ඡා කරනවා මහා බැංකුව ට්‍රෙෂරි එක සහ එක්ස්ට්‍රීම් බැංකුවත් එක්ක යනු අපි බලාපොරොත්තු වෙනවා ඊට ඉක්මනින් අපිට මේ අවශ්‍ය දේවල් ලැබෙයි කියලා. ඒක ලැබුණම අපිට පුළුවන් වෙනවා අවසාන වශයෙන් ඉක්මනට මේ දේවල් රීස්ට්‍රක්චර් කර ගැනීම සඳහා. ඉතින් මේ අනිවාර්යයෙන්ම ඔවුන් තොරතුරු අහනවා. ඔවුන් අපෙන් දත්ත අහනවා. ඒ දත්ත අපි හොමාරු කරනවා. මම හිතනවා ෂහන් ඇමතුමත් ඒ පිළිබඳව කතා කරා කියලා. පොදුවේ අද දින අපිට තියෙන මේ ඉතාමත්ම අපහසු ඉතාමත්ම අභියෝගාත්මක අයවැයක් තමයි ඉදිරිපත් කරන්න වෙලා තියෙන්නේ. මේක ජනප්‍රිය අයවැයක් නෙවෙයි. කිසිම රජයක් කැමති නෑ ජනප්‍රිය නොවන අයවැයක් ඉදිරිපත් කරන්නට. ඒක තමයි ඇත්ත. අවුරුදු 70ක් තිස්සේ අපි කරලා තියෙන හොඳම දේ තමයි විවේචනය හොඳට කරලා තියෙනවා. අවුරුදු 5න් 5ට හෝ 10න් 10ට ආණ්ඩු වෙනස් කරලා තියෙනවා. කවුරුවක්වත් ආණ්ඩුවක් ලබා ගත්තට පස්සේ ආණ්ඩු කරන්නේ කොහොමද කියන එක පිළිබඳව සැලැක්ස්මක් හදලා නැහැ. ඒක තමයි අපේ විනාශයට මුල. ඒ හින්දා තමයි ආසියාවේ දෙවන ආර්ථික 1948 දී අද මේ තත්ත්වයට වැටලා තියෙන්නේ ණය ටික ගෙවා ගන්න බැරි තත්ත්වයට. මේ අපි සියලු දෙනාම වගේ කියන්නට ඕන මං ඇතුළු. මම මේ අවුරුදු එකමාරක් තමයි මේ පාර්ලිමේන්තුවේ ඉන්නේ. ඊට වැඩිය ඉඳලා ඇවිල්ලා තියෙනවා. අවුරුදු 70ක් මේ ආණ්ඩු කරපුවා ඉන්නවා. මේ වෙලාවේදී මම හිතනවා අතිගරු ජනාධිපතිතුමාට ශක්තිය ධෛර්යය සහ හැකියාව ලැබිලා තියෙනවා බය නැතුව ජනප්‍රිය නොවන අයවැයක් ඉදිරිපත් කරලා මේ අවශ්‍ය ප්‍රතිසංස්කරණ කරන්නට. උදාහරණයක් විදිහට මම ඉතාමත්ම ස්තුතිවන්ත වෙන්නට ඕන ජනතා විමුක්ති පෙරමුණ කල්ලිකුත් වෙලා හරි ඊයේ පෙරේද පිළි අරන් තියෙනවා. මේ ලංකාවේ තියෙන සියලුම දෙනාටම අධ්‍යාපනය දෙන්න කිසිම ආණ්ඩුවකට බෑ. ඒක ඇමරිකාවේ දෙන්නෙත් නෑ, යුරෝපයේ දෙන්නෙත් නෑ, කාටවත් බෑ. දැන් එංගලන්තයේ 33% ජාතික දළදාතික නිෂ්පාදනයෙන් 33% බදු හැටියට අය කරගන්න ඇමරිකා එංගලන්තෙවත් නිදහස් අධ්‍යාපනය කියලා හැමෝටම කැම්පස් යන්න දෙන්නේ නැහැ. යම් ප්‍රමාණයක් අය කරගන්න ඒ දරුවෝ වැඩ කරනවා, ලෝන් ගන්නවා, වැඩ කරන අතරතුරද ඉගෙන ගන්නවා. ඒ අනුව උන්ට කැක්කුමක් තියෙනවා. දැන් අපි මොකද්ද කරන්නේ? යම් ප්‍රමාණයකට නිදහස් අධ්‍යාපනය ලබා දෙනවා. ඉතිරි අයට කියනවා උඹලා කැමතිනම් සල්ලි තියෙනවා නම් වෙන කොහේ හරි පළයල්ලා ලංකාවේ නම් ඉගෙන ගන්න බෑ කියලා. මේක හරිද? මේක සාධාරණද? මේක හොඳයිද? එන්න මම හිතනවා මේක අපිට කරන්න බැරි දරාගත බැරි දුරක් නම් පුළුවන් අයට අපි තවදුරටත් නිදහස් අධ්‍යාපනය ලබා දෙන අතරතුරදීම ඊළඟ ස්තරයට ඉගෙන ගැනීම සඳහා අවස්ථාවක් මේ ලංකාවේ උදා කරලා දෙන්නට ඕන. දැන් මොකද්ද මලේසියාව කරලා තියෙන්නේ? රීජනල් එඩියුකේෂන් හබ් එකක් නිර්මාණය කරලා තියෙනවා. ඔවුන්ගේ දරුවෝ විතරක් නෙවෙයි පිටරට දරුවෝත් එනවා. ලංකාවේ මේක කරන්න හදන හැම වෙලාවෙදීම රාගම වෛද්‍ය විද්‍යාලය වහලා දැම්. නෙවිල් ෆෙනාන්ඩෝ වෛද්‍ය විද්‍යාලය වහලා දැම්. අපේ දරුවෝ අද පිටරට ගිහිල්ලා ඉගෙන ගන්න. ඒ දරුවෝ අවුරුද්දකට බිලියන 1.6ක පමණ ප්‍රමාණයක් එළියට යවනවා ඩොලර් වලින්. මේ අවුරුද්ද නම් එච්චර යාගන්න බැරි වෙයි. අවාසනාවකට වගේ අද තියෙන තත්ත්වයේ දක්ෂම දරුවෝ ලංකාවේ යන්නත් බෑ. ඉන්ටර්නැෂනල් යුනිවර්සිටි එකට ඇප්ලයි කරාම ඩොලර් නැති හින්දා තමුන්ට ගෙවන්න පුළුවන්ද කියලා ඒවත් රිජෙක්ට් කරනවා. අපි මේ විනාශය තවදුරටත් කරනවාද? මේ අවස්ථාව අපි ක්‍රයිසිස් එකක් ඇටියට, මේ ක්‍රයිසිස් එක ඔපචුනිටි එකක් ඇටියට යූස් කරගෙන අපි ඇයි මේ නිදහස් අධ්‍යාපනය දැන් හාවර්ඩ් එක ගත්තම මුදලාල්ල නෙවෙයි හාවර්ඩ් එක ඕන් කරන්නේ. ඔක්ස්ෆර්ඩ් එක ගත්තම මුදලාල්ල නෙවෙයි ඒක ඕන් කරන්නේ. ඒක ඕන් කරන්නේ ට්‍රස්ට් එකේ. ඉතින් ඒ විදියට ආයෝජනයේ එම්බාවමෙන් ෆන්ඩ් එකකින් එම්පාවර්මන්ට්. මම කියනවා අපිත් මේ කාලේ ඇවිල්ලා තියෙනවා ඔයින් ඔබට ගිහිල්ලා යම් සාධාරණ ප්‍රමාණයකට නිදහස් අධ්‍යාපනය නිදහස් කරලා ඉගෙන ගන්න කැමැති අයට ඉගෙන ගන්න ඉඩ දීලා ඉදිරියට ඒක දියුණු කරන්න. එතකොට මේකේ තියෙන ඇලුම්නයි එකෙන් එන මිනිස්සු තමන්ගේ මුදල දායකත්වය ලබා දෙනවා. ආණ්ඩුවෙන් යම් ප්‍රමාණයක් දෙනවා. ළමයි යම් ප්‍රමාණයක් මුදල් ගන්නවා. ඔවුන් තවදුරටත් වැඩ කරනවා. වැඩ කරලා අමාරුවෙන් ඉගෙන ගත්ත මේකේ වටිනාකම තියෙනවා. අපේ රටේ දරුවන්ට මේ මොනවද කරන්නේ? හොඳම දරුවෝ ටික අපි යුනිවර්සිටි එකට ගෙන්න ගන්නවා. යුනිවර්සිටි එකට ආවට පස්සේ ඔවුන්ව සනිකරම රැග්ගේකට භාජනය කරනවා. දේශපාලනයේ වශයෙන් ඔවුන්ගේ ඔළුව හෝදනවා. ඔළුව හොදලා උන්ට ඉගෙන ගන්න දෙන්නේ නැහැ. ඊළඟ දවසේ ඉඳලා පාරට බස්සනවා. දිනෙන් දිනම ප්‍රොෆෙෂනලි ප්‍රොටෙස්ට් කරන්න උගන්නනවා. කිසිම දෙයක් ඉගෙන ගන්න නැහැ කැම්පස් එක ඇතුලේ. එළියට ආවම ඒ දරුවන්ට ස්කිල් එකක් නැහැ. ඉංග්‍රීසි භාෂාවක් කතා කරගන්න බෑ. ඔවුන්ම හදා ගන්නවා රැකියා විරහිත උපාධිධාරීන්ගේ සංගමය කියලා එකක්. ඊට පස්සේ රජයේ ඉදිරියට ගිහිල්ලා කියනවා අපිට රස්සා දියව් කියලා. එතකොට පොඩි කාලේ ඉඳලා අවුරුදු 5 ඉඳලා නිකන් උගන්නන්නත් ඕන. ඕ ලෙවල් වෙනකන් නිකන් උගන්නන්නත් ඕන. ඒ ලෙවල් වෙනකන් උගන්නන්නත් ඕන. කැම්පස් එකෙත් නිකන් උගන්නන්නත් ඕන. කැම්පස් එකේ වැඩ කරලා තමන්ගේ ගතමනාව හොයාගන්නෙත් නැහැ. ඒකටත් මහපොළ දෙන්නත් ඕන. ඒ එළියට ආවට පස්සේ තමන්ගේ රස්සාව කරලා ඔබ යුතුයකමක් තියෙනවා තමන් වෙනුවෙන් බියදම් කරපු මුදල අඩුම ගානේ ආදායම් බදු වශයෙන් ගෙවන්න. ඒකවත් කරනවද? නැහැ. රස්සා දියව් කියන. ඊට පස්සේ රස්සා දෙන්න ඕනේ. රැකියා විරහිත උපාධිධාරීන්ට. කොහොමද රස්සා දෙන්නේ? 7 ලක්ෂයක් ඉන්න ආණ්ඩු සේවයට 1,15,00,000ක් බඳවාගෙන තියෙනවා. පුළුවන් ද මේම රටක් ගෙනවා ගෙනියන්න? 16 දෙනෙකුට එක රැකියා. ඉන්දියාවේ ගත්තනම් 122 දෙනෙකුට තමයි එක්කෙනෙක් ඉන්නේ. මේක කවුරු ආණ්ඩු කරත් මේ අභියෝග වලට අපිට මූණ දෙන්න සිද්ධ වෙනවා. එම නිසා ගරු මන්ත්‍රීතුමනි, මේ බොරුව කරන්නට එපා. මිනිස්සු මුලා කරන්නට එපා. මේ කාලය ඇවිල්ලා තියෙනවා අමාරු අසීරු තීන්දුව తీරන ගන්නට. අපිලා මේක කරන්නට වෙනවා. තව ජෙනරේෂන් එකට මේක බාර දෙන්නට එපා. අපි කොහොම හරි මේකෙන් එළියට එන්නට ඕන. ඒ අමාරු තීන්දුව తీරන ගැනීම සඳහා මේ කාලය එකතු වෙලා තියෙන හින්දා එකතු වෙලා මේ වැඩේ කරන්නයි කියලා අපි මමිතා ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා මේ බොරු කියන්න හදන්න එපා මම දැක්කා එක්තරා මම කියවන්නත් මේ මේ මහා ලොකු ආර්ථික අර්බුදයෙන් ගොඩ එන්නේ කොහොමද කියලා එක්තරා පක්ෂයක් විසින් ඔවුන්ගේ සැලැස්ම ඉදිරිපත් කරලා තිබුණා ඒ සැලැස්මට නම් කරලා තිබුණේ ඒ සැලැස්ම නම් කරලා තිබුණේ රැපිඩ් රෙස්පොන්ස් කියන එක ආර්ථික අර්බුදයෙන් ගොඩ එන්න හැබැයි ඒක කියන්නේ කරුණු හතරයි මොකද්ද
එමතුමා තව විනාඩි දෙක කාලයක් තියෙන්නේ
මේ ඉතාමත්ම වැදගත් ඒකෙදි ඔවුන් කියන්නේ කරුණු හතරයි පිටරට ඉන්න අයට සල්ලි බැංකුව හරහා ගෙවන්න එවන්නයි කියලා කියනවලු පිටරට පාර්ශ්වයත් එක්ක සාකච්ඡා කරලා නඩු මේ ණයතික ප්‍රතිව්‍යෝහගත කරගන්නවලු මේ සම්බන්ධයෙන් සාකච්ඡා කිරීම සඳහා කමිටුවක් පත් කරනවලු ඒ කමිටුවක් පත් කරලා මේ ආර්ථික විසඳුම විසඳ ගන්නවලු මේ ජාතික ජන බලවේගයෙන් ඉදිරිපත් කරලා තිබුණු රැපිඩ් රෙස්පොන්ස් එක එහෙම පුළුවන් ද මේ ප්‍රශ්නේ විසඳන්න අමාරු ප්‍රශ්න තියෙනවා අපිට අපි රුපියලක් හම්බ කරනකොට 2.40ක් වියදම් කරනවා අපි ට්‍රිලියනක් හම්බ කරනකොට ආදායම හැටියට රජය ට්‍රිලියන 2.4ක් වියදම් කරනවා එතකොට ඉතාමත්ම වැදගත් අපි මේ தත්ත්වය තේරුම් ගන්න ආදායම අඩු කර ගන්නට ඕන ඉතාමත්ම හොඳයි නමුත් කොහොමද අපි ආදායම අඩු කරන්නේ ආදායම වැඩි කරගන්නේ ආදායම වැඩි කර ගැනීම සඳහා නම් වියදම අඩු කර ගන්න සඳහා නම් මම හිතන්නේ නැහැ වියදම අපිට සාමාන්‍යයෙන් අඩු කර ගන්න පුළුවන් කියලා මම උදේ අද ඇවුම්කන් දුන්නා ඉරාන් වික්‍රමරත්න මැතිතුමාට එතුමා කියනවා සෞඛ්‍ය වෙනුවෙන් 30%ක් වැඩි කරලා තියෙනවා නමුත් මේක ඉන්ෆ්ලේෂන් එකත් එක්ක බලනකොට මේ වැඩි කිරීම සාධාරණ නැහැ කියලා. ඒක හරි. ඒක මම එකඟ වෙනවා. එහෙමනම් සෞඛ්‍යයෙන් අඩු කරන්න බැරි නම් ගමනාගමනයෙන් අඩු කරන්න බැරි නම් අධ්‍යාපනයෙන් අඩු කරන්නට බැරි නම් එකම දේ තමයි ආදායම වැඩි කරගන්නට. ඒ ආදායම වැඩි කරගන්න තමයි මේ ටැක්ස් එක වැඩි කරන්න සිද්ධ වෙලා තියෙන්නේ. ඒ අරුණාම අපිට සිද්ධ වෙනවා අපනයනය පාදක කරගත් ආර්ථිකයක් ගොඩනගා ගන්නට. ඒ අපනායනය පාදක කරගත් ආර්ථිකයක් ගොඩනගන්නට නම් මම හිතනවා අනිත් සියලු දේවල් එක්ක බලශක්තිය ඉතාමත්ම තරගකාරී මුදලකට ලබා ගැනීම සඳහා අපිට තීන්දුව తీරන ගන්න සිද්ධ වෙනවා. එහිදී අපිට renewable energy ඒ කියන්නේ විකල්ප සූර්ය බලය මත එහෙම නැත්නම් සුළං බලය මත මේ අලුත් නිෂ්පාදන කරන්න සිද්ධ වෙනවා ඒව කඩාකප්පල් කරන්නට ඉංජිනේරු කමිටුව තවදුරටත් කටයුතු කරනවා නම් ඔවුන් තරම් ජාති ද්‍රෝහීන් මේ ලෝකේවත් නැතුව ඇති 1991 වර්ෂයේදී
100% කාලය අවසන්යි
මම ඉවර කරනවා 31%ක් වෙච්ච අපේ අපනයනය අද 14කට කඩා වැටලා තියෙනවා එක හේතුවක් තමයි මිනිස්සුන්ට දරා ගන්න බැරි මහ විශාල විදුලි බල ඒකකයේ සඳහා ගෙවන මුදල එහෙමනම් අපි මෙතන තරඟකාරී වෙන්නට නම් ඒක අඩු කරන්නට ඕන ඒක අඩු කරන්නට නම් අපිට වෙන විකල්පයක් නැහැ අපි renewable energy වලට යා යුතුයි හැබැයි එතෙක් අපිට නොකඩවා විදුලිය ලබා දෙන්න නම් එක්කෝ විදුලි බල මණ්ඩලය වහන්නට ඕන එහෙම නැත්නම් යන වියදමට සරලන විදියට ආදායමක් ලබා ගන්නට ඕන ගාස්තු වැඩි කරන්න ඕන මේක තමයි ඇත්ත ඔයිට වඩා වැඩි දෙයක් කියනවා නම් ගැලරියට කතා කරන්නේ ගැලරියට කතා කරලා
තමයි
අවුරුදු 70ක් තිස්සේ අපේ රට මේ තත්ත්වයට ඇදලා දාලා තියෙන්නේ බොහොම ස්තුතියි
බොහොම ස්තුතියි ඊළඟට ගරු ජයරත්න හේරත් මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 6ක කාලයක් තියෙනවා
මුලසම ඔබට ගරු මන්ත්‍රීතුමනි අපි සත් දෙකකට ආසන්න කාලයක් අවේ විවාද කරලා අද අවසන් මොහොතට එළඹලා තියෙන මොහොතක් මම හිතන්නේ අද පත් වෙලා තියෙන රටේ ආර්ථික තත්ත්වයත් එක්ක රටේ ජනතාව බරපතල අර්බුදයක ඉන්නේ ඒ ගැන පුන පුනා නොකියුවත් අද මිනිස්සුන්ට ජීවත් වෙන්න පුළුවන් කමක් නැහැ රජයේ සම්පූර්ණයෙන්ම බලාපොරොත්තු වෙන්නේ බදු වලින් තමයි මේ ආණ්ඩුව දුවන්න ඒ බදු වලින් ආණ්ඩුව දුවන්න ගෙනියන මේ වැඩපිළිවෙල තුල සම්පූර්ණයෙන්ම මිනිස්සු නොමරා මරලා තියෙනවා මම හිතන්නේ අපේ රටේ පෞගිය අවුරුදු 20 ආණ්ඩු කරපු දවියේ තමයි මේ ආණ්ඩු පක්ෂයේ විපක්ෂයේ මේ දෙපැත්තේ ඉන්නේ මේ කණ්ඩායම් දෙකම ගත්තොත් අමාත්‍යවරු රාජ්‍ය අමාත්‍යවරු එහෙම නැත්නම් අගමැතිවරු ජනාධිපතිවරු විදිහට තමයි කටයුතු කරුවේ. මේ දෙපාර්ශවයේ හරියට මේ ප්‍රශ්නේ තේරුම් අරගෙන කටයුතු කරුවා නම් මං හිතන්නේ මේ වගේ අගාධයකට පත් වෙන්නේ නැහැ මුලසන වුණ මන්තුමනි. අපි ආණ්ඩු පක්ෂයේ ඉන්නකොට එක කතාවක් කියනවා, අපි විපක්ෂයට ගියාපුවාම තව කතාවක් කියනවා. ආණ්ඩු පක්ෂයේ හොඳ නැති ඒවා හොඳ ඒවා විපක්ෂයේදී අපි විරුද්ධ වෙනවා. මේ විදිහට කතිරමාරුවට අපි කරපු ගොන් තකතිරු වැඩේ හින්දා අද මේ රටේ මහජනතාව බරපතල අර්බුදයක ඉන්නේ. එයින්ද මේ බදු වලින්ම මේ ආණ්ඩුව දුවන්නේ නැතුව දූෂණයේ වංචාව නාස්තිය අවම කරන්න යම්කිසි ක්‍රියාමාර්ගවලට දැන් දැන් එළඹෙන්න වෙනවා. රජයේ මොන විදිහට පුනපුනා කිව්වත් මේ දූෂණයේ නාස්තිය තාමත් මං හිතන්නේ අවම වෙලත් නැහැ. ඒ සම්බන්ධව වක්කීමෙන් කටයුතු කරවයි කියලා අපිට කියන්න පුළුවන් කමකුත් නැහැ. එයින්ද මේකට නිශ්චිත වශයෙන් වැඩපිළිවෙලක් හදන්න අල්ලස් කොමිසම ගැන මං හිතන්නේ නිරන්තරයෙන් මේ සභාවේ රැව් පිළ රැව් දෙනවා. හැබැයි මොනවා කතාව කිව්වත් අර බීලි අරින්ට වීණා ගායනා කරනවා වගේ ආණ්ඩුව කරන මොන මිනිහා වුණත් මොන කණ්ඩායම වුණත් මොන නායකයා වුණත් මේ අල්ලස් කොමිසමත් එක්ක මං හිතන්නේ කටයුත්ත කරන්න ඉඩ දුන්නේ නැහැ. ඒක තමයි සැබෑ සත්‍යය. එහෙනම් මේ සම්බන්ධව දැන් අපි ලයිල්හයියේ තීන්දුවක් ගන්න සිද්ධ වෙලා තියෙනවා. ඒ වගේම පෞගිය කාල සීමාව තුළ මේ සභාවෙත් මං හිතන්නේ ඉලිදරව් වුණා. අපනයන ආදායමේ සැලකිය යුතු කොටසක් විදේශ රටවල හංගලා තියෙනවායි කියලා. විදේශීය වංචාකරුවන්ට අපි ගත්ත තීන්දුවක් නැහැ. අපි ඔවුන් හොරතල් කෙරුවා. එක්ක ඔවුන් එක්ක අපි ඩීල් දැම්මා. එහෙම නැත්නම් අපි කොටහ බෙදාගත්තා. අපේ රටේ ආදායම එළියට තමයි පිටපැත්තට තමයි ගියේ. මම විශේෂයෙන් මේ අවස්ථාවේදී මුලසන පුරකර මන්ත්‍රීතුමනි යෝජනාවක් කරන්න ඕන පහුගිය කාලේ අපේ විද්වතුන් බුද්ධිමතුන් වෘතිකයින් සැලකිය යුතු පිරිසක් මේ රට අත්හැරලා ගියා මේ තියෙන බරපතල ආර්ථික අර්බුදයත් එක්ක. හැබැයි අපි අල්ලපු රටේ ඉන්දියාව ගැන කතා කරන චීන ගැන කතා කරනකොට මේ ඔවුන්ගේ රටෙන් එළියට ගියාට පස්සේ ඔවුන් උපයන යම් කිසි මුදලක් තියෙනවා නම් ඒ මුදල් වලින් සැලකිය යුතු කොටසක් ඔවුන්ගේ රටවල් වලට නැවත ප්‍රේෂණය කරලා ඔවුන්ගේ රටවල සංචිත ශක්තිමත් කෙරුවා. මම යෝජනා කරනවා මේ අපේ රටේ නිදහස් අධ්‍යාපනයේ අපේ රටේ සාමාන්‍ය මිනිසුන්ගේ බදු සල්ලි වලින් ඉගෙනුම ලබන මේ වෘත්තිකයන් බුද්ධිමතුන් සහ විද්‍යතුන් රට යනවා නම් ඔවුන් වීසා බලපත්‍රය දෙන්න ඉස්සෙල්ලා
මන්තුමා විනාඩි දෙක කාලයක් වෙනවා
යම්කිසි ගිවිසුමකට එළඹිලා යම්කිසි ඔවුන් උපයන මුදලින් 20%ක් හරි එහෙම නැත්නම් ගණනය කරලා ඔවුන්ගේ තියෙන ඒ මට්ටම් අනුව යම්කිසි මුදලක් මේ රට නැවත ආපහු ලබා ගන්න යම්කිසි වැඩපිළිවෙලක් හදන්න පුළුවන් නම් මං හිතන්නේ මේ වෙලාවේ ඒක ඉතාම වටිනවා. එහෙම නැතුව ලයිට් බිල වැඩි කරලා වට දෙක තුනට එහෙම නැත්නම් ඇඟබද්ද බරබ බලුබද්ද රවුල් බද්ද කියලා රජ කාලේ ගැහුවා වගේ ගහන්න තියෙන අටපට්ටම් බද්දන් බදු ඔක්කොම ගහලා මිනිස්සු කුජීත කරන්න ඉස්සෙල්ලා මේ රටේ මිනිස්සුන්ට ජීවත් වෙන්න පුළුවන් පරිසරයක් හදන්න කියන එක තමයි අපි මේ අවස්ථාවේ කියන්නේ. අවසාන වශයෙන් කියන්න අපි සෞඛ්‍ය අමාත්‍යතුමා ඉන්නවා. අද ඉතාම ශෝචනීය තත්ත්වයක් තියෙන ඔබතුමාට මේකට විසඳුමක් නැති බව අපිට පැහැදිලි. ඔබතුමාට මේක චෝදනාවක් කරනවා නෙවෙයි, නමුත් අද පිළිකා රෝගීන්, දියවැඩියා රෝගීන්, හෘද රෝගීන් මං හිතන්නේ සැලකිය යුතු මිනිසක් අපේ පළාත්වල බරපතල අර්බුදයක ඉන්නේ. ඔවුන්ට බෙහෙත් නැහැ, බෙහෙත් ගන්න අපිට ඩොලර් නැහැ. මේ තුල ලොකු අවුලකට පත් වෙලා තියෙනවා. එයින්ද මං හිතන්නේ මේ වෙලාවේ මේ පිළිබඳවත් දැඩි අවධානයක් යොමු කරන්න කියලා කතා කරන අතරතුරේ ආදායම් බදු පිළිබඳවත් යම් කිසි වචනයක් කියන්නට ඕනේ. ආදායම් බදු ගෙවන උදවිය ඉන්කම් ටැක්ස් එක ගෙවනවා. හැබැයි නොගඩේ උන් එක එක්ක 7-5ක් ගෙවන්නේ නැහැ. මේක තමයි පහුගිය කාල මුළුල්ලේම තිබුණේ. මේ ආණ්ඩු මං හිතන්නේ මේ තත්ත්වයේ පිළිබඳ මේට වැඩි අවධානයක් යොමු කරන්න විශාල පිරිසක් ඉන්නවා තාමත් බදු නොගෙවන පිරිස්. ඒ ගෙවන මිනිහව හැම ගහලා ඒ මිනිහා පතුරු ගහලා ඒ මිනිහාගේ ගන්න තියෙන සේරම ගන්නවා. හැබැයි ගෙවන්නේ නැති මිනිහා 725ක් ගෙවන්න නැතුව බොහොම නිරුපද්‍රිතව ඔවුන් ආදායම් බදු වලින් මගහැරලා ඉන්නවා. එහෙනම් මෙන්න මේ කරුණු කාරණා පිළිබඳව වැඩි අවධානයක් යොමු කරලා බදු වලින්ම මේ ආණ්ඩු චක්‍රය කරකවන්න යන්නේ නැතුව මේ නාස්ති වෙන මුදල් කන්දරාව අවම කරගෙන මේ රටේ මිනිස්සුන්ටත් හුස්ම ගන්න පුළුවන් පරිසරයක් ගොඩනගලා දෙන්නයි කියලා අපි මේ නිදාසුස්තුන ආයවේ විවාදී අවසන් මොහොතේ අපි රජයෙන් බොහොම බරපතල ඉල්ලීමක් කරන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. අර්ථදාහ ගෞරව සෙල්වරාසා ගජේන්ද්‍රன் உறுப்பினர் அவர்களே உங்களுக்கு 9 நிமிடம் இருக்கிறது.
அவைக்கு தலைமை தாங்குகின்ற தலைவர் அவர்களே, இன்றைய தினம் நிதியமைச்சனுடைய விவாதம் நடைபெற்றுக் கொண்டிருக்கின்றது. இந்த சந்தர்ப்பத்திலே நான் ஒரு சில விடயங்களை நான் முன்வைக்க விரும்புகின்றேன். கல்வி துறை கல்வி திணைக்களங்களின் கீழ் அபிவிருத்தி உத்தியோகத்தர்களாக நியமிக்கப்பட்டிருக்கின்ற பலர் அங்கே இருக்கக்கூடிய ஆசிரியர் பற்றாக்குறைகள் காரணமாக கல்வி திணைக்க கல்வி அதிகாரிகளினாலே கல்வி திணைக்கள பணிப்பாளர்களுடைய வேண்டுகோளுக்கு நாங்க வடகிழக்கில் மட்டுமல்ல நாடு பூராகவுமே வந்து பலர் கற்பித்தல் செயல்பாடுகளிலே ஈடுபட்டு கொண்டிருக்கின்றார்கள். அவ்வாறு ஈடுபட்டு கொண்டிருக்கின்ற காலப்பகுதிகளிலே அவர்கள் தங்களுடைய மேற்படிப்புகளை தொடர்ந்து முதுகலை மாணி பட்டங்கள் வரையில் பலர் பெற்றிருக்கின்றார்கள். அப்படிப்பட்ட ஒரு நிலைமையிலே அவர்கள் தாங்கள் தொடர்ந்தும் அந்த கல்வித்துறையிலே பணியாற்ற விரும்புவதாக தொடர்ச்சியாக கேட்டுக்கொண்டிருக்கின்றார்கள். இது தொடர்பாக கல்வி அமைச்சருடனும் பேசப்பட்டிருக்கின்றது. அவர்களில் அவர்களுக்கு அந்த நியமனங்கள் 2019 வழங்கப்படுகின்ற பொழுது 45 இருந்தவர்கள் இப்பொழுது அவர்களுக்கு 45 வயதை கடந்து விட்டது. 48-49 ஆகிறது. அவ்வாறானவர்களையும் அந்த நியமனம் கொடுக்கின்ற பொழுது 45 இருந்தவர்களுக்கும் அந்த ஆசிரியர் நியமனங்களுக்குள் உள்வாங்க வேண்டும் என்ற கோரிக்கைகள் அவர்களிடமிருந்து தொடர்ச்சியாக முன்வைக்கப்பட்டுக் கொண்டிருக்கின்றது. அந்த 35 ஆசிரியர் தொழிலுக்கு உள்வாங்க முடியும் என்றும் அவர்களுக்கு பரீட்சைகள் நடத்தப்படும் என்று சொல்லியும் பேசப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆனாலும் இந்த நியமனங்கள் 2019 வழங்குகின்ற பொழுது 45 இருந்தவர்களையும் அந்த ஆசிரியர்களாக உள்வாங்குகின்ற அந்த பரீட்சைக்குள் இணைத்துக் கொள்ள வேண்டும் என்பது எங்களுடைய கோரிக்கை. அதேபோன்று 2013 ஏனைய திணைக்களங்களுக்கு அபிவிருத்தி உத்தியோகத்தர்களாக உள்வாங்கப்பட்டவர்கள் பலர் அந்த பிரதேசங்களிலே பணியாற்றி கொண்டிருக்கின்ற பொழுது அபிவிருத்தி உத்தியோகத்தர்களாக பணியாற்றி கொண்டிருக்கின்ற பொழுது அங்கே அந்தந்த பிரதேசங்களிலே இருக்கக்கூடிய பாடசாலைகளில் இருக்கக்கூடிய ஆசிரியர்கள் பற்றாக்குறை காரணமாக கல்வி திணைக்களத்தினுடைய வேண்டுகோளுக்கு இணங்க பலர் பாடசாலைகளிலே கல்வி கற்பித்திருக்கின்றார்கள். அவர்கள் கற்பித்த அடிப்படையிலே வந்து பல மாணவர்கள் மிகச்சிறந்த பெறுபவர்களையும் பெற்றிருக்கின்றார்கள். அந்த அடிப்படையிலே அங்கே பலர் மேற்படிப்புகளை தொடர்ந்து முதுகலமானி பட்டங்களையும் பெற்றிருக்கின்றார்கள். அவ்வாறு தொடர்ந்தும் கல்வியிலே ஈடுபாடுடையவர்களாக இருக்கின்றவர்கள் ஆனால் அவர்களுக்கு விருப்பம் இல்லாத ஒரு துறையிலே அபிவிருத்தி உத்தியோகத்தர்களாக முடங்கி போயிருக்கின்ற காரணத்தினால் பாரிய மன உளைச்சலுக்குள்ளாகி இருக்கின்றார்கள். அவர்களும் அந்த இந்த நீங்கள் நடத்தப்போகின்ற அந்த கல்வி அமைச்சினாலே விரைவிலே நடத்தப்பட இருக்கின்ற அந்த போட்டி பரீட்சைக்குள்ளே உள்வாங்கப்பட்டு அந்த மேற்படிப்புகளில் ஒரு பட்டங்களை ஏதாவது முதுகலைமானி பட்டம் வரைக்கும் பெற்றுக் கொண்டிருக்கின்றவர்களையாவது வந்து சேர்த்து அவர்களும் இந்த கல்வித்துறைக்குள் சேவையாற்றுவதற்கான வாய்ப்பை பெற்றுக் கொள்வதற்கு நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என்று கேட்டுக் கொள்ளுகின்றேன். அதே நேரத்திலே இந்த லோ காலேஜிலே நடைபெறுகின்ற பரீட்சைகள் ஆங்கிலத்திலே நடத்தப்படும் என்று சொல்லி இங்கே இருக்க எங்களுடைய முன்னாள் நீதியமைச்சர் அவர்கள் இங்கே இருக்கின்றார். அவருடைய காலப்பகுதியிலே ஒரு வெட்டமானி ஒன்று வெளியிடப்பட்டிருக்கின்றது. அதன் காரணமாக தற்பொழுது பரீட்சைகள் ஆங்கிலத்திலே நடத்தப்படுகின்றது. வடகிழக்கு பிரதேசங்கள் போரினாலே மிக மோசமாக பாதிக்கப்பட்ட பிரதேசங்கள் அங்கே மிகப்பெரிய அளவிலான பாடசாலைகளிலே ஆங்கில ஆசிரியர்கள் இல்லை. தனியார் கல்வி வசதிகள் கூட ஆங்கில பாடத்துக்கு கிடையாது. இது வடகிழக்குக்கு மட்டுமல்ல நாடு பூராகவுமே இவ்வாறான பிரச்சனைகள் இருக்கின்றன. இதன் காரணமாக கிராமப்புறங்களில் இருந்து ஏழை மாணவர்கள் ஒருவாறு கல்வி கற்று மேல்நிலைக்கு வருகின்ற பொழுது அவர்கள் இந்த லோ காலேஜுக்கு சென்று அவர்கள் அங்கே தங்களுடைய தகமையை உயர்த்தி கொள்வதற்கு முயற்சி செய்கின்ற பொழுது அவர்களுக்கு அடிப்படை வசதிகள் இல்லாத ஒரு சூழலிலே திடீரென அவர்களால் இந்த ஆங்கிலத்திலே நடத்தப்படுகின்ற பரீட்சைகளை எதிர்கொள்ள முடியாத ஒரு துரதிருஷ்டவசமான நிலைமை இருக்கின்றது. ஆகவே முன்னாள் நீதியமைச்சர் தற்போதைய நிதியமைச்சர் அவர்கள் இங்கே இருக்கிறார். அவர் இந்த விடயத்தை கருத்திலே கொள்ள வேண்டும் என்று நாங்கள் கேட்டுக் கொள்கின்றோம். அரசாங்கம் இந்த விடயத்தை கருத்திலே கொண்டு இந்த பாதிக்கப்படுகின்ற லோ காலேஜிலே ஆங்கில பரீட்சைகள் காரணமாக பல நூற்றுக்கணக்கான மாணவர்கள் மிக மோசமான மன உளைச்சலுக்குள்ளாகி இருக்கின்றார்கள். அவர்களுடைய எதிர்காலம் அழிவடையக்கூடிய ஒரு ஆபத்தில் இருக்கின்றது. ஆகவே ஆகவே இந்த விடயத்திலே உடனடியாக நீங்கள் ஒரு மாற்று நடவடிக்கை ஒன்றை எடுக்க வேண்டும். அந்த பரீட்சைகளை அவர்கள் தங்களுடைய மொழிகளிலே எழுதுவதற்கு நீங்கள் வாய்ப்பளிக்க வேண்டும். நீதிமன்றங்களிலே, கீழ்நிலை நீதிமன்றங்களிலே, மாவட்ட நீதிமன்றம், நீதிவான் நீதிமன்றம் மற்றும் மேல் நீதிமன்றங்களிலே நீதிமன்ற நிர்வாக மொழியாக தமிழ்தான் இன்னமும் இருந்து கொண்டிருக்கின்றது. ஆகவே நீங்கள் அந்த மாணவர்கள் லோக்கலிச்சிலே பரீட்சைகளை தங்களுடைய தங்களுக்கு விருப்பமான மொழியிலே, தங்களுடைய தாய்மொழியிலே எழுதுவதற்கான ஏற்பாடுகளை நீங்கள் செய்ய வேண்டும். அந்த மாணவர்கள் பாதிக்கப்படுகின்ற நிலைமையை நீங்கள் தவிர்க்க வேண்டும் என்று இந்த இடத்திலே நான் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அத்தோடு இங்கே நீதியமைச்சர் அவர்களும் வேறு ஏனையவர்களும் இங்கே கூறுகின்ற கருத்துக்களை நாங்கள் செவிமடுத்துக் கொண்டிருக்கின்றோம். இந்த நாட்டை பொருளாதார ரீதியாக மீட்டெடுப்பதற்கு என்ன செய்ய வேண்டும் என்பது தொடர்பாக எதிரடியினர் ஒரு கருத்தையும் ஆளுந்தரப்பினர் ஒரு கருத்தையும் கூறிக்கொண்டிருக்கின்றார்கள். இங்கே நிதியமைச்சர் அவர்கள் இந்த உலக நாடுகளிலே கல்வித்துறை எவ்வாறு இயங்குகிறது, ஏனைய துறைகள் எவ்வாறு இயங்குகின்றன என்கின்ற விடயங்கள் தொடர்பாக அங்கே தனியார் மயப்படுத்தப்பட்ட செயல்பாடுகள் சிறப்பாக இயங்குகின்றன என்பன போன்ற கருத்துக்களை முன்வைத்துக் கொண்டிருந்தார். அது ஒரு வகையிலே உண்மையானதாக இருந்தாலும் கூட இலங்கையிலே இந்த துறைகள் நீங்கள் எதிர்பார்க்கிறவாறு முன்னேற வேண்டுமாக இருந்தால் ஒரு சில நடவடிக்கைகளை நீங்கள் முன்னெடுக்க வேண்டும். ஒன்று, இந்த நாட்டை அதல பாதாளத்திற்கு கொண்டு வருவதிலே பங்கெடுப்பு செய்திருக்கக்கூடிய இந்த அரசில் இருக்கக்கூடியவர்கள் தண்டிக்கப்பட வேண்டும். அவர்களுக்கு எதிராக அவர்களுடைய பொருளாதார குற்றங்கள் விசாரிக்கப்பட்டு தண்டிக்கப்பட வேண்டும் என்பது ஒரு முக்கியமான விடயமாக இருக்கின்றது. அடுத்தது, இந்த கல்வித்துறையிலும் சரி, ஏனைய துறைகளிலும் சரி, அரசியல் தலையீடுகள் ஒழிக்கப்பட வேண்டும். இன்று ஒரு நாடு முன்னேற வேண்டுமாக இருந்தால்,
இன்னும் இரண்டு வினாடிகள் இருக்கின்றன,
கல்வி முன்னேற வேண்டுமாக இருந்தால் கல்வியிலே அரசியல் இருக்கக்கூடாது. இன்று பல்கலைக்கழகங்களை எடுத்துக்கொண்டால் பல்கலைக்கழகங்கள் இருக்கக்கூடிய பேரவைகளிலே அரசியல் நியமனங்கள் தான் முற்றாக இடம்பெற்றிருக்கின்றது. உதாரணமாக யாழ்ப்பாண பல்கலைக்கழகமாக இருக்கலாம், கிழக்கு பல்கலைக்கழகமாக இருக்கலாம், அங்கே பேரவை என்று சொல்லக்கூடியவர்கள் கல்வி தகமைகளுக்கு அப்பாலே அரசுக்கு எடுபடிகளாக இருக்கக்கூடியவர்கள் அங்கே நியமிக்கப்படுகின்ற பொழுது பல்கலைக்கழகங்களில் கல்வி கற்பிப்பதை கவனம் செலுத்துவதற்கு விடவும் இந்த அரசுக்கு அரசை மகிழ்ச்சிப்படுத்துகின்ற விதமாக எப்படி நடந்து கொள்ள வேண்டும் என்பது தொடர்பாகத்தான் அங்கே கவனம் செலுத்தப்படுகின்றது. அது வடக்கு கிழக்கில் மட்டுமல்ல, நாடு பூராகவும் இது ஒரு சாபக்கேடாக இருக்கின்றது. சகல துறைகளிலும் இந்த மாதிரியான அரசியல் தலையீடுகள்.
உங்களுடைய உரைக்கு நான் தடை செய்யாத முயற்சிக்கவில்லை, ஆனால் நீங்கள் சொல்லுகின்ற இந்த விடயம் அங்கே இருக்கின்ற செனட்ஸுக்கு அரசியல்வாதிகள் தங்களுடைய விருப்பமானவரை நியமித்துக் கொண்டு வந்திருந்த வரலாறு இருந்திருக்கிறது. ஆனால் அது முடிவுக்கு கொண்டுவரப்படும். அப்படி இல்லாமல் இருக்கும் போது உங்களுடைய கட்சியும் உதவி எனக்கு தேவையாக இருக்கும். ஏனெனில் பல்கலைக்கழகங்கள் அரசியல் அற்ற நிலையாக இருக்க வேண்டும் என்பதே எங்களுடைய முடிவாக இருக்கின்றது.
நன்றி.
அமைச்சர் அவர்களே,
ஆகவே இந்த விடயத்தில் ஏனைய துறைகளிலும் கூட இந்த அரசியல்வாதிகளை திருப்திப்படுத்துகின்ற விதமாக அதிகாரிகள் செயல்படுகின்ற ஒரு நிலைமை தொடர்ந்து கொண்டிருக்கின்றது. இந்த நிலைமை மாற்றியமைக்கப்பட வேண்டும். இவை மாற்றியமைக்கப்பட்டாலும் கூட நான் ஒரு விடயத்தை பொறுப்போடு கூறிக்கொள்ள விரும்புகின்றேன். இங்கே மூத்த அரசியல் தலைவர்கள் இங்கே இருந்து கொண்டிருக்கின்றார்கள். தயவுசெய்து நீங்கள் இதை கருத்தில் கொள்ளுங்கள். இந்த தீவு இந்து சமுத்திர பிராந்தியத்தில் இருக்கின்றது. இந்து சமுத்திர பிராந்தியம் ஒரு பூகோள ஆதிக்க போட்டியினுடைய ஒரு மையமாக இருந்து கொண்டிருக்கின்றது. இலங்கை தீவு அதனுடைய ஒரு எல்லா வல்லரசுகளினதும் இருந்து கொண்டிருக்கின்றது. நான் முடிக்கிறேன். ஆகவே இந்த இடத்தில் இருந்து கொண்டு நீங்கள் இந்த நாட்டை முன்னேற்ற வேண்டுமாக இருந்தால் இங்கே இருக்க தமிழ் மக்களுக்கும் சிங்கள மக்களுக்கும் இடையில் 74 வருடங்களுக்கு மேலாக நீடிக்கின்ற இனப்பிரச்சினையை நீங்கள் முடிவுக்கு கொண்டு வர வேண்டும். தமிழ் மக்களுடைய இனப்பிரச்சினையை நீங்கள் முடிவுக்கு கொண்டு வந்து தமிழ் மக்களும் சிங்கள மக்களும் கூட்டாக சேர்ந்து இந்த நாட்டை கட்டியெழுப்பக்கூடிய வகையிலான ஒரு அரசுருவாக்கம் ஒன்று நடைபெற்றால் மட்டும்தான் இந்த பூகோள போட்டியை தாண்டி இந்த சீன வல்லரசு, இந்திய வல்லரசு, மேற்கு வல்லரசுகளுக்கு இடையிலே இருக்கக்கூடிய போட்டிகளை தாண்டி
இந்த நாட்டை
முன்னேற்றக்கூடியதாக இருக்கும். ஆகவே நீங்கள் ஒற்றியாட்சி முறைமை ஒழிப்பதற்கும் தமிழ் தேசம் உரிமை சுயநிர்ணய உரிமை அங்கீகரிக்கப்பட்ட அடிப்படையிலான ஒரு சமஸ்டி அரசியலமைப்பை கொண்டு வருவது பற்றியும் நீங்கள் சிந்தியுங்கள். இல்லையென்று சொன்னால் ஒருபொழுதும் இந்த நாட்டை உங்களால் முன்னேற்ற முடியாது. நன்றி.
நன்றி கௌரவ உறுப்பினர் அவர்களே. இலங்கட்ட கரு மகிந்தானந்த அலுத்கமகே மந்திரி துமா உபதுமாட்ட வினாடி தாயக்க கால அத்தீனோ
முலசினேகர் சபாபத்துமணி அததினே முதல்ஹா ஆயோஜன பிரவர்தன அமாத்தியாஷ வைஷீர்ஷே விவாதிகரன் அவஸ்தாவ இவகேம புரா தினகணனக் நியாயவே விவாதே பவத்வல அது அவசான தவச அப்பிமே விவாதகரன் நியாயவே விவாதே கரப்பு புரா தினகணனே விபக்ஷ தரப்பு மதே பிலிபந்த மம் பொட்டக் அத்தியனையக் கரா விபக்ஷே மந்திரிவரு வெடியம்ம கதாகரே ஆர்த்திக பிரசஸ்கரண கிரீம சதா ரணில் விக்ரமசிங்க மத்தியதுமாட ஜனவரமக் நே கியன எக ஏக ஹம கெனெக்ம கிவ்வா பொதுஜன பெரமுனட 60 லட்சம் ஜனவரம தென் நே ஏனிசா வஹாம மதிவர்ணயகட யண்டே கியலா மே ஆயவேதி விபக்ஷே வெடி பஹுதரயக் மே பார்லிமேந்துவே கதா கரா ஏவகேம பௌத்கலிகரணய பிலிபந்தவ மே பார்லிமேந்துவே மந்திரிதுமாலா தமன் தரண மதே பிலிபந்த அதஹஸ் பிரகாஷ கரா ஏவகேம வது வெடி கிரீமேன் ஜனதா மத பெடவென பதுபர பிலிபந்தவ மேக மினிஸ்டுன்ட அமாருயி மே பிலிபந்தவ பார்லிமேந்துவே அபி தக்க அபே மந்திரிரு கதா கரறோம் ஏவகேம படுமில வெடிவீம சஹ உத்தமனய பிலிபந்தவ அபே ஹர்ஷதி சில்லா மதிதுமா ஏதுலு விஷால பிரிசக் மே பிலிபந்தவ கதா கரா ஏவகேம நய பிரதிஹுகதகரணய பிலிபந்த ஏவகேம ஆர்த்திக காத்தகம் ஹோயண்ட கொமிசுமா பத்கரண்ட எக பிலிபந்தவ ஏவகேம எக்க தவசக் தனிக்கரம விபக்ஷ நாயகதுமாகே ரெதி ஹோதன்னத் மே விவாதே பாதா உபயோகி கரகத்தா எனிசா முலசனே சபாபதிதுமனி மே காரணா கீபே தமாய் பஹுகிய தின கீபேம மே பார்லிமேந்தே சன்ஷிப்த எக்கடட கத்தோத் அபே கரு மந்திரி துமாலா அத்யனேட் அவதானட் லொபு கரே அபே முலிம்ம கியன்னோனே ரணில் விக்ரமசிங்க வத்மன் ஜனாதிபதி வரையட்ட மே ஆர்த்திக பிரசஸ்கரணே கிரீம சதா ஜனவரமக் நே கியனக விபக்ஷே சமகி ஜாதிக பலவேகத் ஜனதா விமுக்தி பரமுனத் மே பார்லிமேந்து ஏதுலே பமனக் நெவை எளிய வேதிகாவெத் திகின் திகட்டம தரப்பு மத்தியத் தமாய் பிரசனே சபாபதி துமனி அபி முலிம்ம கியண்டோனே ஜனாதிபதி வரே தமங்கே தூரகால இவத்வீமட பெற ஜனாதிபதி தூர ஹிஸ்வஹோத் பார்லிமேந்து விசின் நெஹி மந்திரி வரே கத்தரிங் ஜனாதிபதி வரேக்கு பத்கரன் ஆகாரே பிலிபந்த் ஆண்டுக்ரம விவஸ்தாவே 41 மிக இத்தாம பெஹதிலிவ சதாங்கினோ மகிழங்க தீனோ ஏகே ஆண்டுக்ரம விவஸ்தாவே ஏ கெட்டி சட்டஹனக் ஏகே பெஹதிலிவ சதாங்கினோ ஜனாதிபதி வரேக் இவத்து பசு நவத்த மந்திரி வரேக்கே பார்லிமேந்து ஜனாதிபதி வரேக் பத்கரன் ஆகாரே பிலிபந்த் ஏவகேம 1981 ஜனாதிபதி தேரீமே பணத் ஒபதுமால ஹொந்தட அத்யனே கரோதி வெனமகு தோணினே தமிழாசலாகே விபக்ஷ நாயகதுமாகே பியா ஆர் பிரேமதாஸ் மகாத்யா காத்தனை உனாட பசே டிபி விஜயதுங்க ஜனாதிபதி வரையாமே பார்லிமேந்துவே பத்துச்ச ஆகாரே பிலிமத தமிழ்நாசல அத்தியனை கரானங் ரணில் விக்ரமசிங்க ஜனாதிபதி வரையா மே பரட்டே ஜனாதிபதி தூரே தரண்ட எத்துமட்ட வரமக் தீனோத நத்த கீனக பிலிபந்த ஒபதுமாலட்ட ஹொதிங் அத்தியனை கரகண்ட புலுவா ஏனிசா மெத்தன தியன பிரஷ்னய தமிழ்நாசலாட ரணில் விக்ரமசிங்க ஜனாதிபத்துமா ஜனாதிபதி கரமே பிரஷ்னவை தமிழ்நாசலாகினோ ரணில் விக்ரமசிங்க ஜனாதிபத்துமா ஜனவரமக் நே எத்துமா வேறதி தயத்தோட மே ஜனாதிபதி எதிரிபத்துல துந்தின கவுது ரணில் விக்ரமசிங்க ஜனாதிபத்துமா எதிரிபத்துல எத்துமாட எக்க மந்திரி தூரே அனுரகுமார் சானாக்கு மாத்தான மந்திரி தூர துணாய் இலங்கட டலசல் ஆப்பெரும் அமைத்துவோட மந்திரி தூர தாட்டாய் தயத்தோட அனுரகுமார் சானாக்கு மாத்த தின்ன கேமு தயத்தோட எத்துமாட தின ஜனவரமா எத்துமாட ஜனவரமக் நே இது ஏனிசா மே பத்கிரீம ஜனாதிபதி வரையா பத்கிரீம மிரட்டே ஆண்டுக்ரம விவசாவை பெஹதிலிவ 40 ஏவகேம 1981 ஜனாதிபதி பத்கரண பணத்தின் இதாம பெஹதிலிவ சதாங் மேலா தீனவா எனிசா ஜனாதிபதி வரையா ஹட்டியட் எத்துமட்ட மே மே ஆர்த்திக பிரசஸ்கர கிரிமட பெஹதிலிம நீதியங் விவசாவை பலயத் தீனவா கேனக ஒபதுமால கேப்பு தர்க்கேட்ட அபி முலிம் இசல்ல மதக் கரண்ணோனே முலசனே சபாபதி துபணி ஏவகேம ஈலங்கட ஒபதுமால கியோ பௌத்கலிக கரணே பிலிபது தங்க அப்பி கத்து திங் முலசனே சபாபதி துமே மகிழங்க தீனவா மிரட்டே பாடு லபன பிரதான ராஜ்ய ஆயத்தன 52 தமே 52 பாடு லபன ஆயத்தன கத்து திங் மே கணிஜதல் நீதி அப்பி மே விகுணன வக்கீரகட நெவை கியன்னே மே பாடு லபன ஆயத்தன பில்லியன 678 கணிஜதல் நீதிகத சன்ஸ்தாவே பமனக் பாடு மே வெனகொட ராஜ்ய ஆயத்தன பேங்க் வலட கெவண்ட தினகன ட்ரில்லியன் 1.2 ஏனிசா பாடு லபன ஆயத்தன யம் பிரதியோகத கரணயக் கரண்டோனே லா பாடு லபன ஆயத்தனே கென அனிவாரியம் ஆண்டுவ யம் மத்தியக் தரண்டோனே ஏம நத்தங் வென்னே முலசனே சபாபதி துமனி ஏ பாடு லபன ஆயத்தனவல ஏ பாடுவ பியவண்ண வென்னே மிரட்டே ஜீவத்
வென்னே ஜனதா சமீந்த விஜயஸ்ரீமத்வா
86 ஆயாடதே அபி கியபு காரணாவக் மெதுமா வேறதி லேச பிரகாஷ் கரக மன நிவேதிக்கான அவஸ்தாவ தேன் ஓ ஜனவரம கியன்னே ஜனதாவகே சந்தே ஏக அபட 69 லட்சம் சஹ 88 லட்சம் கோட்டாபே ராஜபக்ஷ சஹ மஹிந்த ராஜபக்ஷ ஹம்புன ஹபை
மத்தும ஏக நம் பாயிண்ட் போட எக்க நவே
1 லட்சம் கட வகை பிரமாணයක් எதுகோட
மத்தும கதா கர
மந்திரிதுமா சமீத மந்திரிதுமா மட்ட கண்ட தெண்ட புலோ மொழே தெண்ட பே கண்ட தெண்ட புலோ மொழே தெண்ட பே மம கியன்னு மே பார்லிமேந்துவே ஜனாதிபதி ஒரே பத்கரன ஹட்டி ஆண்டு கிரம விவசாவின் தியனோ கிரமயா ஏ ஆண்டு கிரம விவஸ்தாவட அனுவத்தமா எதுமா பத்தேலா தீன் ஒபத்துமா கேன டிபி விஜயதுங்க ஒபத்துமால கேன டிபி விஜயதுங்க பத்கரபேக ஹரித ஹரித நே ஒபத்துமாலட்ட முலசனே சபாபதி
ஜெயசிரிமந்துமா
முலசனே
மகே நாம கிவ்வா மகே மகே மொழே தீன் கொத்தனது கிளா முதல தான மகே நாம கிவ்வா எதுமா ஹபை தமண்ட கண்ட நேத்துனாம எக எக்கினாகே மொழே அரகன வாடி வேலா தமண்ட ஐ கோட் தான கதா கரன கவிலு ஹோயலா வரன கரு
கதா கரன
போம ஸ்தூதி ஜமிந்தமந்துமா ஏனிசா ஒபதுமாலட தீன பிரஷ்டய தங் ஒய ரணில் விக்ரமசிங்க ஜனாதிபதிமாட பைன தமுன்னாசிலா ஏ காலே ஒத்தனிங் ரணில் விக்ரமசிங்க ஜனாதிபதிமா பைன கொட்ட மம தக்கணி அப்ப ஒரு கட்டிய டைகோட் தங் எதகன இதலா எஸ் சார் எஸ் சார் 3 பேக் ஃபுல் சார் குட் மார்னிங் சார் கியாகன டிக்கட்ட நமிலா கியானே தமுன்னாசிலா த விவேச்சனே கரண்ட ஓனினே ஏ தமுன்னாசிலே கேன கியன்ன அவசியம் நே ஏனிசா முலசனே சபாபதி துபனி மம கியாகன ஆவே வே பாடு லபன ஆயதன பிலிபந்து வே பாடு லபன ஆயதன அபிட மேரட்டே விசால வசேம் பாடு லபன ஆயதன திகின் திகட்டம பவத்தகின கியோதிங் ஏ பாடு லபன ஆயதன வல பாடுவ விதவன்னே மில்லியன் 20 கட்ச ஜனதாவ ஹபை அபி ஒபதுமாலட வககீமகின் கேனோ லாப லபன ஆயதன விக்குனோ நேக பிலிமத அபட பிரஷ்யத் தீரோ லாப லபன ஆயதன விக்குனோ நேக பிலிமத அபட பிரஷ்யத் தீரோ ஏனிசா பாடு லபன ஆயதன பிலிமத அபிட கதா கரன்ன புலுவாங் ஹபை லாப லபன ஆயதன விக்குனோ கொண்ட அபி த்ரஜ்யத் எக்க கதா கரன்ன பலபொறுத்து வேனவா ஏனிசா லாப லபன ஆயதன பிலிமத ஒபதுமாலை அபி தெகொல்ல மேக மத்தியத் தரனோ ஏனிசாபை பாடு லபன ஆயதன விக்குனண்டோனே கேன ஸ்தாவர ஏம நத்தம் பிரதியோகத கரண்டோனே கேன ஸ்தாவர அபி இன்னோ ஏம நத்தம் அபி டேக அரகன யான்ன பே பாடு லபன ஆயதன ஈலங்கட்ட பது வெடிகிரீம பிலிபது
மதா வினாடி தேக காலைய தீனோ 2 மினிட்ஸ் மோ
மட வேலாவ திம்பி குச்சர
வினாடி 10 ஆக தெனட அட்டாக் கியோரலா தீனோ தவ தினங்க
கர் சபாபத்துவனி ஈலங்கட்ட பது வெடிகிரீம பிலிபது அபி திகின் திகட மே பாராளுமன்றத்தை கதா கர அபெரட்டே தலதேசிய நிஷ்பாதனேட சாபேக்ஷவ ராஜ்ய ஆதாயம கத்தோ பில்லியன் 1.4 அபி பிரதிஷதே கடர கத்தோ 108 மே ராஜ்ய பது ஆதாயம வெடிகிரீம பிலிபது அபி திகின் திகட கிவ்வா ஹபை மே ராஜ்ய பது ஆதாயம வெடிகிரீம பிலிமத கிசிதக் குனே நே ஹபை மே ராஜ்ய பது ஆதாயம் வெடிகரண்ணே நதுவ அபட கெனியன்ன பே லோகே ஹம ரடக்ம ராஜ்ய தமங்கே பது வலின் தமை சீலு டிக தென்னே சஹனாதார தென்னோனே பார்வல் ஹதண்டோனே ஏனிசா பது வெடிகரண்ணோனே ஹபை அபி கியன்னே பது வெடிகரண்ணோனே பொடி மினியகே நெவை பது வெடிகரண்ணோனே கண்ண மினியகே கண்ண கியலா ஏனிசா மே முதல்லமத்து மகின் லீமக் கரனோ ஒபதுமால பது வெடிகரண்ண அனபணத் நீதி கெனல்லா தீனோ ஹபை முன நீதி கெனாவத் மே தேசிய ஆதாயம் பத்து டிபார்ட்மெண்ட் துவத்தக பது எக்காவ கரகண்ட ஹம் வெண்ணே ஏனிசா பது வெடி கரணவனம் பது ஆய கரகண்ட நியாமனயக் தீண்டோனே ஏ சதா நியாமனயக் தீண்டோனே நியாமனயக் நதுவ பது வெடி கரட்ட வடக் நே ஏனிசா பில்லியன கணக் பது வஞ்சா கரண மினிஸ் இன்னோ ஏவ ஹோயன்ன பலன்ன கிரமயக் நே ஏனிசா அபி ஒபதுமாகே இல்லீமக் கரனவா ரட்டே நீதிய வெனஸ் வெண்ணோனே பது வல நீதிய வெனஸ் வெண்ணோனே மோன தரம் பது நொகவ இன்ன புலுவாங் சாமானிய நீதிய ரட்டே தியன்னே ஏனிசா அபராத நீதிய கேன்னோனே பத ஹெஷிய ஆதாயம் பத் டிபார்ட்மெண்ட் துவ ஏவகேம தியன மினிஸ்ட்ரியம் பது ஆய கரண்ணோனே ஏனிசா முலசனே சபாபதிதுமணி அபி இல்லீமக் கரனவா மே பது வெடி கரண்ண கேனகே அபி ரஜேட அபி கிவ்வா முதல்லமத்துமா புலுவன்னம் தனி புத்கல பத்த லட்சக் தக்வா திப்பே மேக 150,000 கரண்ண புலுவன்னம் ஹொதாய் மொகத இதா லட்சே தியனகொட மினிஸ்ட்ரட திபன ஆர்த்திக தத்யத் அத தியன தத்யத் அமாரு நிசா மேக 150,000 தக்வா தனி புத்கல ஆதாயம் பத்த வெடி வெனோனம் ஹொதாய் அபி கிவ்வே மே ஆதாயம் பது ஹரியட கலமனாகரணே கரகண்ண பஹை கியலா 2021 ஜனவரி 30 இந்தலா 2021 டிசம்பர் 31 வெனி தவனக ஃபைல்ஸ் 292,205 திப்பத்
மந்துமா காலே அவசானாய்
462 மீரட்டே ஆதாயம் பது கிவன் மில்லியன 22 கக்கின ரட்டக 25,000 ஆதாயம் பது கிவன் ரூபியல கரி 150 கட வெடிய பது கிவன் 140 ஆதாயம் பது டிபார்ட்மெண்ட் குத்து கோஹி தின்னே சபாபதி துமணி அபி ஆதாயம் மெக்கஹு கரன எக பிலிமத மே பார்லிமென்ட் வே கதா கராம ஆதாயம் பது கொமசாரி சுரியனோ அல்லஸ் டியூஷன் கோமிசவட் ஏகோல வேனோ சிஐடி எகட ஏகனே தமங்கே கிரமவேதே கதா கரனகட சிஐடி எகட அல்லஸ் எகட யனவனங் ஏ கட்டிய கெமதித மே பது வெடி கரகன் இன்சா மட்ட காலே மதி மம கதா கரன பலாபுரத்து கேசே வெதத் அபி இல்லீமக் கரன மே சியலு அபியோக ஹமுவே ஜனாதிபதி துமா மே ஆயவே இதிரிபத் கல்ல தீனோ ஏனிசா மேக லங்கா தேசபால் இவரை தப்பிரதங்க இவரை இதாம அமாரு அவஸ்தாவக மேக தீல தீன் ஏனிசா அபி எதுமட அவஸ்தாவ தென்னோனே மேக கரகன யன்ன அபிடத் யம் மத தீனோ எதுமத் எக்க ஏ மொன மத திபுனத் மொன கெட்டுன் திபுனத் மே ஆர்த்திக அர்புத ஹமுவே அபி எதுமட அவஸ்தாவக தென்னோனே கின கை அபி மதக் கரனே போம ஸ்தூதி
போம ஸ்தூதி கரு மந்திரிதுமா ஈலங்கட கரு நாலக கொடஹேவ மந்திரிதுமா ஒவதுமாட வினாடி 6க காலயத் தீன்
கரு மூலாசன அவருடைய மந்திரிதுமணி මේ අයවැය බොහොම අමාරු වෙලාවක ඉදිරිපත් කරපු අයවැයක් කියන කතාව දිගින් දිගටම අපිට අහන්න ලැබුණා. හැබැයි අන්තිමට මේ අයවැය දිහා විග්‍රහ කරලා බැලුවාම මට නම් පේන්නේ මේක එලවටත් නැති මෙලවටත් නැති අයවැයක් කියලා. මොකද අයවැය කියන කාරණා දෙක විතර කරගෙන බැලුවොත් අපි අයපැත්ත බැලුවොත් මූලාසුනාරුඩ මන්ත්‍රීතුමනි දැන් අය කරගන්නා විදිය මේ අයවැය නැහැ. ඒක ඊට කලින් කරලා තියෙන කොටසක් හෙට බදුපන්තක් ගෙනලා කරන්න යනවා. ඊට අමතරව මේ කතා කරන අය මේ මුද්‍රණය කරලා තියෙන නොම්බර ප්‍රායෝගිකව කරන්න බෑ කියන කතාව ආණ්ඩු පක්ෂයේ ඇමතිවරු අද කිව්වා. මොකද ට්‍රිලියන 3.3ක් එකතු කරගන්න බලාපොරොත්තු වෙනවා. 20යි 20කට වඩා 100ට 140ක වර්ධනයක්. ඉතින් මෙතුමන්ලා කියනා වගේම මේක ප්‍රායෝගික දෙයක් නෙවෙයි, මේක කවදාවත් කරන දෙයක් නෙවෙයි. ඊළඟට මෙතන තියෙන භයානක කරන දා මූලාසුරාට මන්ත්‍රීතුමනි මේ වගේ ලබා ගන්නට බැරි මුදලක් ඇස්තමේන්තු කරලා වියදම දිහා බලනකොට වියදම අවශ්‍ය ප්‍රමාණයට වඩා ඇස්තමේන්තු කරන එක පැහැදිලිවම සිද්ධ වෙලා තියෙනවා. දැන් බලමු වැය කොහොමද අදාගෙන තියෙන්නේ කියලා. දැන් වැය ට්‍රිලියන 5.8 20යි 20ක ට්‍රිලියන 3.5. ඒ කියන්නේ ට්‍රිලියන 2.1ක් වියදම වැඩි කරගෙන තියෙනවා මේ අයවැයෙන්. මේ අමාරු වෙලාවක වියදම කප්පාදු කරන්න ඕනේ වෙලාවක, පටිතද කරගන්න ඕනේ වෙලාවක ට්‍රිලියන 2.1කින් වියදම වැඩි කරගන්නවා කියලා කියන්නේ මේ අයවැය අවසාන ප්‍රතිඵලය මොකද්ද? දැන් මේ අයවැය දිහා බැලුවාම මුලාසුරාරු මන්ත්‍රීතුමනි මේක කියනවා ණය ගැනීමේ අවශ්‍යතාව රුපියල් බිලියන 4970ක් කියලා. ඒ කියන්නේ බිලියන 5000ක් මතන් ට්‍රිලියන 5ක් කියලා. මේක මොනතරම් විශාල ප්‍රමාණයක්ද කියලා තේරුම් ගන්න අපි පොඩ්ඩක් ඉතිහාසයට ගිහලා බලමු. 2005 2014 ආණ්ඩුව ගත්ත සමස්ත ණය ප්‍රමාණය රුපියල් බිලියන 5000යි. බිලියන 5200යි. ට්‍රිලියන 5.2යි. ඊළඟ 2015 බලයට ආපු යහපාලන ආණ්ඩුව අවුරුදු 5 තුළ ගත්ත සමස්ත ණය ප්‍රමාණය ට්‍රිලියන 5.6යි. බිලියන 5600යි. දැන් මේ අපි යෝජනා කරනවා එක අවුරුද්දක් තුල බිලියන 5000ක් ණය ගන්න. මේ වන විටත් ලංකාවේ සෑම පුරවැසියෙක්ම ඊයේ ඉපදිච්ච කිරිදරුවා පවා ලක්ෂ 10ක් ණය. එතකොට එවැනි තත්ත්වයක් යටතේ මේ විදිහට ණය අරගෙනද මේ රට අපි හදන්නට යන්නේ. දැන් මේ අයවැය දිහා බැලුවාම විතරක් නෙවෙයි මේ ආණ්ඩුව කරන කියන කතා කරන ඔක්කොම දිහා බැලුවාම අපිට මේක මේ සමරයිස් කරන්න පුළුවන් මේ ආණ්ඩුවේ ප්‍රතිපත්ති මොකද්ද කියලා. මේක ප්‍රධාන වශයෙන් මට පේනවා කරුණු හතරයි මෙතන තියෙන්නේ. පළවෙනි එක තමයි කොහොම හරි මිරිකලා කූරලා ජනතාවගෙන් ව්‍යාපාර වලින් බදු අය කරගෙන රාජ්‍ය ආදායම් වැඩි කරගන්න එක. උදේ ඉඳන් රෑ වෙනකන් කතා කරන්නේ ආදායම් වැඩි කරගන්න මිනිසුන්ගෙන් ගන්න විදිය. ඊළඟ දෙවෙනි කාර්යය තමයි ලාභ ලබන ආයතන රටේ තියෙන සම්පත් ටික විකුණලා දාන එක. දැන් මේ රාජ්‍ය ආයතන ප්‍රතිවගත කරනවා කියලා වැඩිම කතා කරන්නේ තියෙන ලාභ ලබන ආයතන ටික විකුණලා දාන එක. ශ්‍රී ලංකා රක්ෂණ සංස්ථාව, ටෙලිකොම් සමාගම, එහෙම නැත්නම් ශ්‍රී ලංකා කේටරින්, ශ්‍රී ලංකා ලොජිස්ටික්ස් මේ වගේ ලාභ ලබන ආයතන විකුණා ගන්න එක ගැන තමයි කතා කරන්නේ. ඊළඟ තුන්වෙනුව ණය ගැනීම. මම මුලින්ම කිව්වා ණය අරගෙන තමයි මේ රට මේ විනාශයට පත් වෙලා තියෙන්නේ. අපේ රටද බංගකොලොත් වෙලා තියෙන්නේ මේ ණය ගෙවා ගන්න බැරුව. නමුත් මේ ආණ්ඩුව දැන් මේ කතා කරන්නේ තවත් ණය ගන්න එක ගැන. දැන් ට්‍රිලියන 5ක් මේ අවුරුද්දේ ණය ගන්න සැලසුම් කරනවා කියලා කියන්නේ ඉදිරි කාලෙදි මොකද කරන්න බලාපොරොත්තු වෙන්නේ? මේ තියෙන ණය බර ට්‍රිලියන 22ක ණය බර ට්‍රිලියන 24 වෙනවා මේක ගියොත්. දැනට තියෙන ලක්ෂ 10ක් පුරවැසියෙක්ගේ ඒක පුද්දල ණය ලක්ෂ 13 වෙනවා මේ විදිහට ගියොත්. මෙතනින් නතර වෙන්නේ නැත්නම් මොකද අර මං කියන ආදායම එන්නේ නැති නිසා මීටත් වඩා ණය ගන්නට වෙනවා. දැන් ඔය කතා කරන්නේ විදේශවය ණය ගෙවන්නේ නැතුව ඒවත් ගෙවන්නොත් මොකද තත්ත්වෙ? ඊළඟ හතරවෙනි එක තමයි විදේශ ණය. දැන් මේ IMF එක ගැන උදේ ඉඳන් රෑ වෙනකන් කතා කරන්නේ මොකද? බිලියන 2.9ක් එන්නේ ගැන කතා කරන්නේ. බිලියන 2.9කින් අපේ රටේ තියෙන විදේශ ණය විසඳන්න බෑනේ. ඒ ගැන කතා කරන්නේ.
තව විනාඩි 2ක කාලයක් තියෙනවා.
ගත්තට පස්සේ ඒක ණය ගත්තට පස්සේ ඒ හරහා වෙනත් රටවලින් ණය ගන්න. ඉතින් මේක තමයි මේ සැලැස්ම. බදු ගැසීම, රාජ්‍ය ආයතන ලාභ ලබන ආයතන විකිණීම, දේශීය ණය ගැනීම හා විදේශ ණය ගැනීම. අද පාර්ලිමේන්තුවේ මම අහගෙන ඉරියා හොඳ දෙයක් සිද්ධ වුණා. ජනාධිපතිතුමා පාර්ලිමේන්තුවට ඇවිල්ලා කියනවා පාර්ලිමේන්තු සිලෙක්ට් කමිටියක් දාන්න කියලා මේ මේ ආර්ථිකය විනාශ කරපු අය ගැන හොයන්න. මන්ද නම් ජනාධිපතිතුමා උදේ ඉඳන් රෑ වෙනකන් කමිටු දානවා. මේක තවත් කමිටුවක් වේද කියලා අපි දන්නේ. හැබැයි අපි සංකල්පයක් වශයෙන් ඒකට එකඟයි. හැබැයි ওই කමිටුව දානවා නම් මම යෝජනා කරන මේ සභාවේ ඉන්න සියලුම සහෝදර මන්ත්‍රීවරුන්ට ඒකේ හොයන්න ඕනේ දේවල් ගොඩක් තියෙනවා. ආර්ථික අපරාධ කියලා තමුන් තෝරාගත්ත පුද්ගලයන් ඉලක්ක කරගෙන ඒව විතරක් හොයන්න බෑ. ඒත් රනිල් වික්‍රමසිංහ ජනාධිපතිතුමාගේ ඒ පුරුද්ද තියෙනවා. අපිට මතකයි මේ යහපැත් ඉන්න අපේ සහෝදර මන්ත්‍රීවරු අපි ඔක්කොම ඒ කාලේ FCID කියලා එකක් දාගෙන තෝරා බේරාගත්ත අයට පමණක් දඬුවම් කරන්න විමර්ශනය කරන්න ගියාට. ඒක කරන්න බෑ මේ වගේ සෙලෙක් කමිටියක් දානවනම් පහුගිය දශක ගණනාවක් තිස්සේ මේ රටේ විසිද්ධේච ආර්ථික අපරාධ හොයන්න. මේ රටේ හොරකම් කරපු ධනය, මේ රටේ විනාශ කරපු දේපල ගැන හොයන්න. මේ හාල් මැස්සෝ ගැන පස්සේ නෙමෙයි තෝරු මෝරු කවුද කියලා හොයන්න. ඒ ධනය ආපෝ ගේන්නේ කොහොමද කියලා හොයන්න. ඒක හොයන්න මේ සෙලෙක් කමිටිය. ඊළඟට 2015 වෙනකම් සංවර්ධන මාර්ගයක යමින් තිබුණු රට අඩුගානේ සංඛ්‍යාත්මක වශයෙන්වත් 2015න් පස්සේ කඩාවැටෙන්න. ආර්ථික සංවර්ධන වේගය 5.5 ඉඳලා 2.1කට කඩාවැටෙන්න ගත්ත තීන්දුව తీරේ ගැන හොයන්න. මහ බැඳුම් කර මං කොල්ලේ. අපේ ආණ්ඩුවත් හරියට හෙව්වේ නැහැ. ඒක වෙන තායි හොයන්න. එතනින් තමයි මේ කඩාවැටීම පටන් ගන්නේ. ඒතර ඒකත් මේ සිලෙක්ට් කමිටියකින් හොයන්නට ඕනේ. ඊළඟට 2015 2019 කාලේ ස්වෛරී බැඳුම් කර 12.5ක් ණයට ගත්තා. ඒවට වෙච්ච දෙයක් ආගියතක් අපිට කියන්න බෑ. අදවලතුරුත් කවුරුත් පැහැදිලි කළා නැහැ ඒ මුදල් කොහෙද ගියේ කියලා. ඒ ණය ගිවා ගන්න බැරුව තමයි අපේ ජනාධිපති කෙනෙක් ගෙදර යන්නුනේ. ඒ ණය ගත්තේ ඇයි? ඒ ණය ගත්තේ තීඳු ගත්තේ ඇයි? මොනවද ඒවට උනේ කියලා හොයන්න ඒව ගැන කතා කරන්න. ඊළඟට 2019 අපි ඇවිල්ලා දුන්න බදුසාන. ඒ බදුසාන දීම පිළිබඳ විවාදයක් තියෙනවා. ඒ බදුසාන දීම නිසා ප්‍රශ්නයක් ඇති වෙච්ච බව අපි දැක්කා. හොයන්න ඒ ප්‍රශ්නේ දැකදකත්
20යි 20යි
ආයෙත් ඒක වෙනස් කරේ නැත්තේ ඇයි කියලා. ඒ ගැන හොයන්න. ඊළඟට තප්පර දෙකයි ගන්න. ඊළඟට විශාල ඩොලර් අර්බුදයක් එනවා කියලා. මහා බැංකුවේ රහස් වාර්තා යවල තියෙද්දි. ඒක හැංගුවේ කවුද? ජනාධිපතිවරු නොදීව හැංගුවේ කවුද කියලා හොයන්න. මේක දෙපැත්තෙමයි ඉන්නවා. ඒකයි මම කියන්නන්නේ. අවසාන වශයෙන් තවත් එකක් තියෙනවා. කැබිනට් මණ්ඩලයටත් දැනුම් නොදී පාර්ලිමේන්තුවටත් දැනුම් නොදී මේ රට බංකොලොත් කියලා ප්‍රකාශ කිරීම හරිද වැරදිද ඒ තීන්දුව ගැන හොයන්න මේ සිලෙක්ට් කමිටියේ. ඒකට ප්‍රශ්න තියෙනවා. ඒස සාධාරණව පැත්තක් කරගන්නේ නැතුව තමුන්ගේ ප්‍රතිවාදීන් විතරක් විරුද්ධ කමිටි දාන්න නැතුව මේ ආර්ථික විනාශය කරපු සියලුම දෙනා ගැන හොයන්න කියලා ඉල්ලා සිටින් මයිකත් අවසන් කරනවා.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා.